हरी चरित्रों से भरपूर है सागर की ये कथा, स्वामी नारायण
सदानंद स्वामी महाराज ने जय। वाला भक्तों, वाला महाराज अपना ऊपर अपार करुणा करीने अनेक मुक्तोने साथे लई धाममांथी अपना माटे आलोकमां पधार्या, अनेक अपना कल्याणकारी चरित्रो कर्या, अपना कल्याण माटे अनेक हितकर वातो करी, अने सद्गुरु श्री आधारानंद स्वामीए 1,02,551 जेटला दोहा सोरठा चौपाईमां आ बधा अमूल्य रत्नोने ગુથી લીધા અને હરિચરિત્રામૃત સાગર જેવો મહાકાય ગ્રંથ આપણને આપ્યો। વાલા ગુરુજીએ કૃપા કરી આજથી 6 વર્ષ પહેલા આ મહાકાય ગ્રંથની કથા શરૂ કરી। છેલ્લા 6 વર્ષથી આપણે અવિરત આ ગ્રંથની કથા સાંભળી રહ્યા છીએ, પરંતુ હવે આવડા મોટા ગ્રંથને ફરીથી સાંભળી એમાંથી સાર કાઢવો, એનાથી તારણ કાઢવું આપણા માટે અતિશય દુર્લભ છે, અઘરું છે। તેથી વાલા મહારાજે જ આપણા ઉપર વિશેષ કરુણા કરી શ્રી હરિચરિત્રામૃત સાગર જેવા મહાગ્રંથના સાર રૂપે શ્રી હરિચરિત્રામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞનું અદ્ભુત આયોજન કર્યું છે। અને એમાં પણ વિશેષ આનંદની વાત તો એ છે કે એનો લાભ આપણને પોતે ગુરુજી જ આપવાના છે। તો આજે આ શ્રી હરિચરિત્રામૃત સાગર સાગર સાર જ્ઞાન યજ્ઞની શરૂઆતમાં વાલા ગુરુજીનું પૂજન કરવા માટે પૂજ્ય ભાવિલા સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ। પૂજ્ય સ્વામી પોથીશ્રીનું વાલા ગુરુજીનું પૂજન કરવા પધારશે। હવે સાગર સાર જ્ઞાન યજ્ઞના પ્રારંભે આપણે ભાવથી વાલા મહારાજની, વાલા ગ્રંથની, વાલા વક્તાશ્રીની આરતી ઉતારીએ। શ્રી હરિચરિત્રામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞના પ્રારંભમાં મંગલ પ્રવચન માટે આપણને છેલ્લા 1.5 વર્ષથી સાગર કથા સંભળાવતા પૂજ્ય દયાળુ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ, આપણને મંગલ પ્રવચનનો લાભ આપશે પૂજ્ય સ્વામી।
બોલો સ્વામી નારાયણ ભગવાનની જય। વાલા વાલા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિજી, પરમ પૂજ્યપાદ વાલા ગુરુજી, સર્વે પૂજનીય સંતો, આપ સૌ ભક્તજનો, આ દુનિયાના એક સાગરનું દોહન કરીને એના પેટાળમાં ચાલ્યા ગયેલા આ વિશ્વના સારામાં સારા રત્નો જ્યારે બહાર કાઢવાનો પ્રસંગ આવ્યો ત્યારે આખા બ્રહ્માંડના બધા જ દેવો ભેગા થયા, બધા જ દૈત્યો ભેગા થયા, તો પણ એ કામ શક્ય બન્યું નહોતું। એના માટે પણ પરમાત્માને ઘણા અવતાર લેવા પડ્યા, પરમાત્મા સદૈવ સર્વ રીતે સાથે રહ્યા, ત્યારે છેવટે રત્નો હાથમાં આવ્યા, એ અમૃત દેવતાઓના પેટ સુધી આવ્યું। વાલા ભક્તજનો, શ્રી હરિચરિત્રામૃત સાગર એ તો એક દિવ્ય મહા અલૌકિક સાગર છે। એ અલૌકિક સાગરના અમૂલ્ય રત્નો આપણા જીવાત્મા સુધી પહોંચાડવા હોય તો એને માટે પણ આપણે પરમાત્માની સહાય જોઈએ જોઈએ અને જોઈએ। આમ તો ભગવાન કણ કણમાં બિરાજે છે, પરંતુ મૂર્તિ સ્વરૂપ એ પુરુષોત્તમ નારાયણના પ્રત્યક્ષાવલંબનનું અતિ સાનુકૂળ સ્વરૂપ છે. ગ્રંથ એ પણ પરમાત્માનું એક ખૂબ સારું પ્રકટ સ્વરૂપ છે. અને ત્રીજું હવે જો એવું કોઈ સ્વરૂપ હોય તો એ છે કે પરમાત્માના કોઈ પ્યારા સંત જ્યારે વ્યાસાસને બિરાજી ભગવાનને ધારી અને કોઈ ગ્રંથનો નિચોડ તારવી અને આપણને આપવા તત્પર થયા હોય ત્યારે મારા પ્રભુ જ એના દ્વારા એ કામ કરી સાર સંદોહન આપણા હાથમાં આપતા હોય છે. વાલા ભક્તો, ગુરુજી કલાકોની મહેનત કરી, જેમણે કથા છોડી દીધી હતી એમણે ફરી એક વખત દયા કરી મહારાજને આપણને સૌને રાજી કરવા આટલું મોટું સોપાન શરૂ કર્યું છે. ત્યારે આપણે એટલી જ એક દિવ્ય આસ્થા સાથે કે અત્યારે ગુરુજીમાં રહીને વાલા મહારાજ જ મને ને તમને શ્રી ચરિત્રામૃત સાગરનો જે ખરેખર સાર ભાગ છે એ પીરસી રહ્યા છે, તો આપણે બધા ખૂબ ખંતથી ભાવથી દિવ્યતાથી ગરજુ બની અને એને ધારી લઈએ, સ્વીકારી લઈએ, આપણા જીવનમાં અપનાવી લઈએ. એ જ આપણા જીવનનું આપણા સૌનું સૌથી વધારે સારામાં સારું મંગલ છે. મહારાજને પ્રાર્થના કરું, હે વાલા મહારાજ, આપ જ ગુરુજીમાં બિરાજી, અમારામાં બિરાજી, જે અમારે સમજવાનું, સ્વીકારવાનું, સુધારવાનું હોય એને પકડાવતા રહેજો. આપ અમારી સાથે રહેજો અને આપ જ આપના સુધી લઈ જજો. આજે વાલા ગુરુજીએ આપણને સૌને આ લાભ આપવા માટેની દયા કરી એ બદલ વાલા ગુરુજીનો ખૂબ ખૂબ આભાર. એ મને ખબર છે કે એમને ખરેખર આ બાબતમાં તદ્દન માંડી વાળેલું, પરંતુ એમણે જે હેતુથી હા પાડી અને આ કામ ફરી વખત અપનાવ્યું એ આપણા સૌના ઉપર વાલા મહારાજનો અને ગુરુજીનો ખૂબ મોટો અનુગ્રહ છે. આપણે અનુગ્રહનો રસપાન કરી લઈએ. હવે વાલા મહારાજને, વાલા ગુરુજીને છેલ્લી એ પ્રાર્થના કરું કે હે મહારાજ, હે વાલા ગુરુજી, તમે તો અમારા ઉપર સદૈવ કૃપા વરસાવતા રહો છો, પણ એ કૃપાને ઝીલવાના અમે પાત્ર બની અને આનો પૂરેપૂરો લાભ લઈ લઈએ એવી કૃપા કરશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
સુખ સંપદ કરુણા નિકે પતયે મુક્ત પતયે આનંદ પતયે શ્રી રાજા ધીરાજાય સર્વાવતારી સર્વોપરિ શ્રી સ્વામી નારાયણ ભગવતી સર્વકારણ કારણ પરમ ધ્યેય મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજાય પ્રાણાધાર પ્રાણ પ્રિય પ્રિય વર સુખ કર શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. એકાગ્રિ વનવાસી કંદ કુલ ફલાસી અતિ કૃષતનો અતિ દયાલો શ્રી નીલકંઠવર્ણી બાલ મુનિ શ્રીહરયે નમો. સદાનંદાયને આનંદ ઘનમૂર્તયે શ્રી સહજાનંદ સ્વામી મહારાજા આદિગુરુ સદગુરુવર્ય મહાસમર્થ શ્રીહરિ સ્વરૂપ નિમગ્ન સાધુ સેવક પરમદાસ મૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી હરિગુરુતુલ્ય સાધુતા મૂર્તિ સત્સંગ માતૃશ્રી મુક્તાનંદ મુનયના બ્રહ્મ મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. પંડિત પ્રવર નિત્યાનંદ સ્વામી ને નમો નમ હરિ સખી શ્રી બ્રહ્માનંદ મુનય નમ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ને નમો નમ ગ્રંથ લેખક આધાર આનંદ મુનય નમ સ્નેહમૂર્તિ સચ્ચિદાનંદ સ્વામીને નમો નમ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને ત્યાગમૂર્તિ સદાનંદ સ્વામીને વચનમૂર્તિ ભાયાત્માનંદ સ્વામીને વિવેકમૂર્તિ આનંદાનંદ સ્વામીને ચ નમો દાદા ખાચરાદેભ્ય હરિભક્તેભ્ય નમો સર્વ પ્રગટ સદગુરુભ્યો નમો નમ સર્વ સદ્ભ્યો હરિભક્તેભ્ય ચ નમો વિક્રમ સંવત 2073 શ્રાવણ વદ અજા એકાદશી છે. આજે ઉપવાસ છે. તારીખ 18/8/2017 અને શુક્રવાર છે. સ્થળ છે ભજન હોલ કુંડળધામ. આ ભજન હોલમાં વાલો મારો હિંડોળે હિચકેશ. વાલા ને વાલા એવા બધા હરિરૂપ સંતો બિરાજે છે. ભગવાન અને સંતને માટે જેઓ અહીંયા કુંડળ ધામમાં રહ્યા છે એવા બધા અત્રે ઉપસ્થિત ભગવત ભક્તો આત્માઓ બધાને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપ જાણો છો એ રીતે આજથી આપણે સાગર સાર જ્ઞાન યજ્ઞનો આરંભ કરીએ છીએ. શ્રીમદ હરિચરિત્રામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞ સંપૂર્ણ સાગરનો બહુ ટૂંકો સાર આજથી કથાનો આરંભ થાય છે. શ્રાવણ એકાદશી પૂર્ણાહુતિ નિર્ધારી છે. વિક્રમ સંવત 2074 કાર્તિક સુદ સાત્યમ તારીખ 27/10/2017 શુક્રવાર. શિબિર પછી શ્રીમદ હરિચરિતામૃત સાગર ગ્રંથ કથા પૂર્ણાહુતિ મહોત્સવ જે થનાર છે એને છેલ્લે દિવસે, પછી ખબર નહીં ઠાકોરજી ગાડું ક્યાં લઈ જાય. હમણાં તો આવો સંકલ્પ છે. હમણાં શુક્ર શનિ રવિ આપણે બધા ભેગા થવી, વાત છે થોડીક નવી. હું વ્યાસાસન ઉપર બેઠો નથી, મને બેહાડવામાં આવ્યો છે સાહેબ. ઓ સાહેબ, આમાં મારું કંઈ છે નહીં, બધું શ્રી હરિનું છે. પણ ભજન કરવાની મજા આવે છે. ચાહે અહીં બેહો, ચાહે ત્યાં બેહો, ચાહે ત્યાં બેહો, ચાહે પાછળ બેહો, ભજનમાં સુખ છે એવું ક્યાંય સુખ નથી. હા, ચાહે વાહડો ફૂંકો યા ઢોલકું ટીપો, ગાઓ યા સાંભળો, મંજીરા વગાડો, તાળી વગાડો, ભજન થાય એમાં સુખ બહુ આવે. ભજન સુખનો ભંડાર છે. એમાં જરા સુસ્તી જેવું આવે અને બરાબરની તાળીઓ પાડીએ એવી મજા આવે. બધા જ પોઈન્ટ્સ થઈ જાય, બોલો, બધા જ પોઈન્ટ્સ, બધા જ. ઊંઘ આળસનું નામ ન રહે ને. યોગ કરાવનારા બધા જે કોઈ છે એ લોકો ખાસ આ બધા પોઈન્ટ ઉપર બહુ વજન આપે છે. તાળીઓ પડાવે બરાબર. તમને જરા નિંદર પરેશાન કરે તો મને કહેજો, આપણે બધા ભેગા થઈને નિંદરને પરેશાન કરીશું. હોલ બારી કાઢી મૂકીશું, બરાબર. ભગવાને શરીર આપ્યું છે તો થોડો એનો ઉપયોગ કરવો સજાગ થઈને, અને કાંઈ કોઈ મુંબઈ મ્યુઝિયમમાં કે ઇંગ્લેન્ડમાં મ્યુઝિયમમાં મૂકવા નથી. જેવો આપણો આત્મા શરીરમાંથી નીકળશે એટલે બધા ભેગા થઈને મહણિયામાં આને પધરાવશે કે તમારું મૂળ સ્થાન આવી ગયું, અત્રે ધૂળમાં ધૂળ થાવ. માટે બહુ આમ હરખું વ્યવસ્થિત આમ ટેકો દઈને આમ આમ ને બહુ લાભ શરીરનો ન લેવો, એમ ખુરશીનો ન લેવો, માપે એનો લાભ લેવો, કથાનો લાભ ખૂબ લેવો, આમ હરવા કાન રાખીને તો કાંઈક નફો થાય, નહીતર બધા દાડા એમ નામ જાય. આય બાદ દિમાગ મેં વાલા ભક્તો, મૂળજી ભગત નું કીર્તન સાંભળ્યું છે? હરિયે ધાર્યું હોય એમ થાય, હરિયે ધાર્યું હોય એમ થાય. અમે ઉમરાળામાં જતા હતા પહેલા, વલભીપુરથી ધોળે કપડે હતા ત્યારે, એક ક્યાં લુવાર દાદા હતા, મંદિરે આવીને આ કીર્તન બહુ ગાતા, હરિયે ધાર્યું હોય એમ થાય, હરિયે ધાર્યું હોય એમ થાય. સમજ્યા? અવિનાશી દીકરો કરે તો આંગણીએ પારણું બંધાય, હરે વાલાની દ્રષ્ટિ ફરે તો વિશ્વરનો મરે, હરિયે ધાર્યું હોય એમ થાય. એવું બધું કાંઈક ગાતા હતા, મને બહુ યાદ તો નથી. આવું કાંઈક આવે છે, આમ જેવું તેવું સ્મૃતિમાં આવે છે, પણ મજા બહુ આવતી. બાપા હરિયે ધાર્યું હોય એમ થાય. મેં કાંઈ નહોતું ધાર્યું આવું. શું કીધું? હરિયે ધાર્યું હોય એમ થાય, હરિયે ધાર્યું હોય એમ થાય. બરોબર ને? આમ બધા રાજી છો ને? તો સારું, તમે રાજી તો મારો ઠાકોરજી રાજી. હા, આપણે તો દયાળુ, હા એ મોજ કરવા આવ્યા છે, એ મોજ કરવી છે, બીજું કાંઈ કરવું નથી. મારે કાંઈ કથા કરવી નથી ને, મારે કાંઈ કોઈને ઉપદેશ દેવો નથી ને, મારે કશું કરવું નથી. હા એ બેઠા બેઠા ભજન કરવું, મોજ એટલે ભજન નહીં, બીજા કાંઈ ટીખળ નહીં. થોડી બધાની સાથે સંવાદિતા સાધીશું, આનંદ કરશું. ઠાકો તો કહેજો, થોડી વાર ઊભા કરશું, થોડી વાર તાળીઓ પડાવશું, જરા ટાઢા પાણી પીધા, બસ. હાવ ભૂખ્યા તો પછી તમે છે ને કથામાં જરા અશક્ત થઈને જરા લંઘાઈ જાઓ ને, કથા મારી બધી પાણીમાં જાય, એટલા માટે મેં તમને પાણી પાયું. પાણી પીધું હોય તો થોડા પાણીયારા રહ્યો, પાણીયાળા ખબર પડે, કાઠિયાવાડી શબ્દ છે પાણીયાળો, એ પાણીનો અર્થ તાકાત, સુરવીર. તો બધા સુરવીર થઈને કથા સાંભળજો. હવે 29 પૂરમાં પૂજ્ય દયાળુ સ્વામી જરા સ્પીડમાં ગાડી ચલાવ્યા જાય છે, મને લાગે છે 11 વાગે પુગાડવાની હશે, 10 વાગે પુગાડી દે જરા સ્પીડમાં, કાંઈ વાંધો નહીં. કાંઈક આપણામાં આવે તો કથા સાંભળી સાર થાય. દાડા કાઢવા આપણે ભેગા થયા નથી. ઓકે, સાવધાન. તો હવે તમે બધા જો આજ્ઞા દો તો શ્રીમદ હરિચરિત્રામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞમાં હું પ્રવેશ કરું. આદેશ. શ્રી સ્વામિનારાયણો વિજયતે તરામ, આવું સિદ્ધાનંદ સ્વામીએ લખ્યું છે સ્ટાર્ટિંગમાં ગ્રંથ લખતા પહેલા. પછી બીજું એવું લખ્યું છે, શ્રી સહજાનંદ સ્વામીને નમઃ, આટલું લખ્યું છે. બે મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિકૃત શ્રી હરિચરિત્રામૃત સાગર, એનો સાર એનો જ્ઞાન યજ્ઞ. अद्य शुभ दिने आरभ्यते मया। एकादशी जेवु पवित्र टाणू चातुर्मास अने वळी श्रावण महीनो जाणू बोलो तो हूँ करी नाखू सागर सार नू गाणू बराबर हलड़ा न समझता तमे काय खोटू न बोलो एम विश्वास राखी लंबावी न देता। पूर पहलू तरंग पहलू अथा तो मंगलाचरणम स्वामी मंगलाचरण करे महाराज ने मस्त छे मने बहु गमे छे। સાંભળજો તમે સાંભળી લેશો ને તો એ બધું સમજાઈ જશે ને સુખ આવશે। શ્રી પુરુષોત્તમ શ્રી હરિ નારાયણ પરબ્રહ્મ આમાં કઈ સમજાવવું પડે એવું નથી। શ્રી પુરુષોત્તમ હે શ્રી હરે નારાયણ परब्रह्म प्रगट भये श्री कृष्ण प्रभु हे प्रगट भये श्री कृष्ण प्रभु भूपर स्थापन धर्म भूपर स्थापन धर्म जेने पुरुषोत्तम कहेवामां आवे छे जेने श्रीहरि कहेवामां आवे छे जेने शास्त्रो वेदो नारायण कहे छे परब्रह्म कहे छे एवा जे परात्पर पूर्ण पुरुषोत्तम श्री कृष्ण नारायण प्रगट भये आ धरती उपर प्रगट थया। किम कारणम भय शा माटे प्रगट थया स्थापन धर्म शुक्रवार બસ જેને રોજ ઉઠીને બધા ઉત્થાપન કરી નાખે છે ને એને થાપવા પ્રભુ આવ્યા। માણસ છે ને રોજ ઉઠીને ધર્મનું ઉત્થાપન કર્યા કરે કાંઈક ને કાંઈક નિયમ મોળા પાડે કાંઈક ને કાંઈક ન કરવાનું કરે એને કહેવાય ધર્મને ઉખાડી નાખ્યો ઉત્થાપન કરી નાખ્યો પછી ભગવાનને ધરતી ઉપર ધર્મ સ્થાપન કરવા આવવો પડે છે। બોલો ધર્મ સંસ્થાપનાર થાય ગીતામાં લખ્યું ધર્મ સંસ્થાપનાર થાય શુક્રવા ધર્મ સ્થાપન કરવા માટે ભગવાનને આવવું પડે છે। ભગવાનનું આપણે લોકો કામ વધારીએ છીએ આપણે જો બધા વ્યવસ્થિત ધર્મમાં રહીએ ને તો ભગવાનને ધર્મ સ્થાપવો ન પડે ઉખાડીને ભોહડીઓ વાળી દઈએ છીએ એટલે પ્રભુને પછી અહીં આવીને ધર્મ સ્થાપવો પડે છે। મેં વાડીમાં પાંચ છોડવા વાવ્યા હોય અને તમે એને ઉખાડ નાખો તો ફરીને મારે વાવવા પડે કે ન વાવવા પડે અને જો એની જાળવણી કરવામાં આવે તો ફરીને વાવવા ન પડે। એક કડે એક ધર્મની રાખવી ટેક આપણે ધર્મ ઉત્થાપન ન કરવો બને એટલું ધર્મનું આપણે પણ સ્થાપન કરવું જાળવણી કરવી પોષણ રક્ષણ કરવું આટલું આમાં શીખવા મળ્યું। સ્વામી મંગલાચરણ કરે છે
કરજોરી શિર નામી કે વંદ હું વારંવાર અનેક વિઘ્ન નિવારને પુરધરી ધર્મ કુમાર કરજોરી એટલે બે હાથ જોડી પછી શિર નામી કે માથું નમાવીને વંદ હું વારંવાર વારંવાર વંદન કરું છું પગે લાગું છું હે ધર્મ કુમાર ભગવાન શ્રી હરિ તમે મારા હૃદયમાં બિરાજિત રહેજો હું તમને હૃદયમાં ધારણ કરું છું તમામ વિઘ્નને નિવારવા માટે હું જે કામ કરવા જઈ રહ્યો છું એમાં કોઈ મને વિઘ્ન નડવું ન જોઈએ પ્રભુ. વિઘ્ન હરણ મંગલ કરણ દીજે વિમલ વિચાર, અલસ તમરૂ પ્રમાદહી સો સબ દીજે ટાર. હે વિઘ્ન હરનારા, હે મંગલ કરનારા, અતિ શ્રેષ્ઠ શુદ્ધ વિચારો આપજો, એમાં આળસ નડે નહીં, તમ એટલે અજ્ઞાન નડે નહીં, પ્રમાદ નામનો દોષ નડે નહીં. જે ટાણે જે કરવાનું હોય તે ટાણે તે ન કરીએ ને બીજું કરીએ એને શાસ્ત્રો પ્રમાદ નામનો દોષ કહે છે. એ મને ના નડે. સો સબ દીજે ટાર, આ બધા દોષોને હે નાથ ટાળી દેજો. કબહુ મોહ અજ્ઞાનતા વ્યાપે નહીં ઉર માહી, કરહું કૃપા એસી પ્રભુ, કરહું કૃપા એસી પ્રભુ, પુની પુની લાગહું પાહી. હે લલી લલીને તમને પગે લાગુ છું, મારામાં ક્યારેય મોહ વ્યાપે નહીં, અજ્ઞાનતા વ્યાપે નહીં, એવી કૃપા કરો, એવી કૃપા કરો, કરહું કૃપા એસી પ્રભુ. આવું મંગલાચરણ કર્યું સ્વામીએ. હવે વિષયનો થોડોક આરંભ કરે છે સ્વામી. કહે છે આધારાનંદ સ્વામી ઉર્ફે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે મારા ગુરુ પરમ દયાળુ મુક્તાનંદ સ્વામી થયા, એમણે મને આ બધા ચરિત્ર કહ્યા હતા, એમની જ કૃપાથી, ગુરુ કૃપાથી જ હું આ લખવા જઈ રહ્યો છું. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી જે પુરુષોત્તમ નારાયણ બહુ નામી છે, એમણે બહુ કરુણા કરી અને ઘોર કળી કાળમાં આ ધરતી ઉપર એ અવતારના અવતારી પધાર્યા. વળી પોતાના ધામના કેટલાક મુક્તોને સાથે લાવ્યા, ગોલોકના મુક્ત, વૈકુંઠના મુક્ત, શ્વેતદીપના મુક્ત, બદ્રિકાશ્રમના મુક્ત, એ બધા આવ્યા. આપણે બધા જાણીએ છીએ વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ 9મી તિથિએ છપૈયામાં પુરુષોત્તમ નારાયણે પ્રાગટ્ય કર્યું પોતાનું, અને પછી એમણે અપાર ચરિત્રો કર્યા. બસ એ બધા ચરિત્રોને હું લખવા જઈ રહ્યો છું. સ્વામી કહે છે કે મારા દિલમાં એવો ભાવ થાય છે, મારી 59 વર્ષની ઉંમર થઈ છે તો પણ હૈયામાં હામ છે કે કાંઈક કામ કરું, ભગવાનનું કામ. આવા મોટા અક્ષરધામના અધિપતિ, અવતારના અવતારી, કારણના કારણ, સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ આ ધરતી ઉપર આવ્યા. અમે આજ એ પુરુષોત્તમને ઓળખ્યા, એને જેણે મળ્યા, જેણે ચરિત્ર જોયા, એને બધાને તો ખબર પડી કે આ સામાન્ય નથી, આ અવતાર નથી, અવતાર જેવા નથી, આ તો અવતારી પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ છે. પરંતુ આવા ભગવાનને પાછલે દાડે લોકો કેવી રીતે સમજી શકશે કે આવા મોટા સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા, કેવી રીતે સમજી શકશે? માટે આવા ભગવાન સર્વોપરી છે અને સર્વોપરી બધાય માને, એને માટે એવો એક જબરો ગ્રંથ જોઈ સાહેબ, તો એને વાંચીને પાછલે દાડે માનવને સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું ગળે ઉતરી જાય. કેમ જે માણસ માત્રને સત્શાસ્ત્રમાં પ્રતીતિ છે, આગળ રામ થયા, કૃષ્ણ થયા, મોટા મોટા જે થયા એના વ્યાસ વાલ્મીકીએ ગ્રંથો લખ્યા, એમાં જેવો એનો મહિમા લખ્યો, એ બધો વાંચી વાંચીને આજ લોકો રામ અને કૃષ્ણને ભગવાન કહે છે. ભાગવતમાં લખ્યું છે, રામાયણમાં લખ્યું છે, એમ શાસ્ત્રનું પ્રમાણ બળભરી વાણીમાં બોલીને ભગવાનને માને છે ને બીજાને મનાવે છે. પણ જો રામાયણ ને ભાગવત વગેરે શાસ્ત્ર ન હોત તો આજ રામ અને કૃષ્ણને કોઈ જાણતું હોત નહીં. માટે વર્ષો સુધી, હજારો વર્ષો સુધી સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે એવો રાત દિવસ ઢોલ વગાડ્યા જ કરે એવો એક ગ્રંથ લખવો છે કે એને લઈને પાછલી પેઢી દર પેઢીમાં હવને સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી નિશ્ચય થાય, પછી જીવ એનું ભજન કરે, આજ્ઞા પાળે, વાસના બાળે અને પોતાનો માનવ જન્મ સફળ કરીને અક્ષરધામ રૂપી બહુ મોટું ઈનામ હાંસલ કરે. આવી એક શુભ ભાવના આધારાનંદ સ્વામીને થઈ એનાથી એ ગ્રંથ લખવા પ્રેરાયા અને હિન્દી રાષ્ટ્રીય ભાષાનો બહુ મોટો ગ્રંથ સંપ્રદાયનો એણે નિર્માણ કર્યો જે આપણને બધાને મળ્યો. એથી આપણે બધા ખૂબ લાભાન્વિત થયા છીએ. સ્વામી કહે છે, ચિંતામણી કલ્પ હિ વૃક્ષ સમાન યા ગ્રંથ હિ ગુણ ભરે યહ માન. ગ્રંથ તો ચિંતામણી સમાન છે, કલ્પ વૃક્ષ સમાન છે, ગ્રંથમાં ખૂબ ગુણો ભર્યા હોય છે. ચિંતવન ચિત્તમહી જોજો જેહ સૌ ફલ સબહી મિલત તે. આવા ગ્રંથના પઠન અધ્યયન વાંચન ચિંતન દ્વારા જીવ જે જે ચિંતવે બધું જ એને પ્રાપ્ત થાય, બધા જ ફળ મળે. અનંત બ્રહ્માંડ કે હિ સુખા હરિચરિત્ર આગે સબ લુખા. સ્વામીનું એવું માનવું હતું કે ભગવાનના ચરિત્રો જે ગ્રંથસ્થ થઈ ગયા એ જ આજ સંભળાય છે. જે ચરિત્ર ગ્રંથસ્થ ન થયા તો પેઢી દર પેઢી તે ચરિત્રો લુપ્ત થઈ ગયા. આજ કોઈને એ બાબતની કશી ખબર નથી, પણ જેટલું લખાઈ ગયું છે એ આજ આપણા બધાની પાસે છે. માટે સ્વામિનારાયણ ભગવાનને અમે જોયા છે, એમની સાથે વર્ષો સુધી રહ્યા છે, માટે એમનું જે કાંઈ અમે જાણીએ છીએ એ બધું અમારે ગ્રંથસ્થ કરી નાખવું છે તાકી એ ચરિત્ર અમર બની જાય. સ્વામીનું એવું માનવું છે કે ભગવાન અને ભગવાનના ચરિત્રમાં કોઈ ભેદ નથી. ભગવાનના ચરિત્રના સુખની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ હાવ લુખા છે. કેવી રીતે? તો કે અમૃતની આગળ અન્ય રસો જેમ હાવ ફિક્કા ને ફિક્કા, ફિક્કાથી ફિક્કા લાગે એમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના લીલા ચરિત્રોની આગળ બીજા બધાની વાતો હાવ ફિક્કી ને લુખી જ ગણાય. તે ગમે એવા દુનિયામાં મોટા હોય કે આખી દુનિયામાં એનું નામ ફેમસ હોય, પણ પુરુષોત્તમ છે એ પુરુષોત્તમ છે અને બાકીના બધા છે ને એ બધા છે. ભગવાનના ચરિત્ર એ ભગવાનના ચરિત્ર છે, એમની તુલ્ય કોઈ ના આવે. માટે આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ચરિત્રનો એક જબરજસ્ત સર્વોપરી ગ્રંથ હોય તો એ ગ્રંથને આધારે પાછલી પેઢી સ્વામિનારાયણને સર્વોપરી તરીકે ગળે ઉતારી શકશે. શાસ્ત્રના જબરજસ્ત પ્રમાણ વિના કોઈ આવી મોટી વાતને માની નહીં શકે. માટે મારે ગ્રંથ લખવો છે, આવો નિર્ણય કર્યો અને મનમાં વિચાર્યું કે મારા ગુરુ મુક્તાનંદ સ્વામી પાસેથી મેં બહુ બધા ચરિત્ર સાંભળ્યા છે. સર્વોપરીપણું મને સ્વામીએ, મારા ગુરુએ સ્વામિનારાયણ ભગવાનનું સમજાવ્યું છે. માટે ભગવાનના ચરિત્રનો એક ખૂબ મોટો અને સારો ગ્રંથ લખું. પરમેશ્વર જ્યારે જ્યારે ધરતી ઉપર આવે છે ત્યારે ત્યારે જીવના કલ્યાણને માટે અનેકવિધ ચરિત્રો કરે છે. યહ બ્રહ્માંડ મે વાર હે વારા અનંત હરિ ભરત અવતારા.
બ્રહ્માંડ મેવા
વાર હે વારા અનંત હરિ ભરત અવતારા. અનંત ચરિત્ર કિને પુનીતા.
દિન એસે ના
પહેલી વાત એ કરી કે આ બ્રહ્માંડમાં ભગવાને વારંવાર અનંત અવતાર ધારણ કર્યા છે, અનંત. પરંતુ નોકો પાડ્યું, પરંતુ આ અવતારમાં શ્રીહરિએ જે અનંત પવિત્ર ચરિત્ર કર્યા છે, જે ચરિત્ર કર્યા છે એવા ચરિત્રો કોઈ અવતારમાં કર્યા હોય એવું કોઈ દિવસ સાંભળ્યું નથી. કૌ દિન એસે ન સુનીતા, સાંભળ્યું નથી. આ વારની વાત કંઈક વિશેષ છે. આવા ચરિત્રો લખ્યા વગરના જો એમનામ વયા જશે ને તો પાછલી પેઢીને બહુ મોટું નુકસાન થશે. કેટલા વિચારવાન છે સ્વામી, આપણી ચિંતા એમણે કરી. તેર વર્ષ સુધી તપશ્ચર્યાને સાધના કરીને એમણે વડતાલ બુરજના ઓરડામાં આ ગ્રંથને નિર્માણ કર્યો. ભાઈ, ગ્રંથ લખો એ નાની હોની વાત નથી, મને એનો થોડોક અનુભવ છે. ખબર પડે એ કામ આપણે કરવા જઈએ ત્યારે કે આ કેટલું કાઠું છે. હરિચરિત્રામૃત જેવો હરિચરિત્રામૃત સાગર આજ લખી શકે એવો ધરતી ઉપર કોઈ માણસ નથી, થાય જ નહીં. ખેમ જે કેવી રીતે લખે, આ તો બધા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સાથે આવેલા, એની સાથે રહેલા, નજરો નજર એને ભગવાનને જોયેલા અને વર્ષો સુધી ભગવાનને માણેલા એ લખી શકે. બાકી શું લખવાનું, ક્યાંથી લખવાનું, કાઢવાનું ક્યાંથી લખવાનું, વિચારો તો. એને ખબર છે કે સ્વામિનારાયણ ભગવાને જે કર્યું, જેવું કર્યું, જેવું રૂપ ધર્યું, જેવી લીલા કરી, એવી કોઈ અવતારમાં ક્યારેય કરી હોય એવું અમે સાંભળ્યું નથી એમ કહે છે. એ એવું કહે છે, કૌ દિન એસે ન સુનીતા, સાંભળ્યું નથી અમે. બોલો, ક્યાંય વાંચ્યું તો નથી, દેખ્યું તો નથી, પણ ક્યાંય સાંભળ્યું નથી. એવા ચરિત્ર કર્યા સ્વામિનારાયણ ભગવાને, એવા ચરિત્ર કર્યા. સૌ ચરિત્ર કહત હું અભી, એ ચરિત્ર હું કહું છું, એ સુનિએ એક ચિત્ત હી સભી, બધા એક ચિત્તે સાંભળો. કારણ હરિ કે ચરિત્ર હરિ સમજાના, ભગવાનના ચરિત્રોને મેં ભગવાન તુલ્ય માન્યા છું, ફરક નહીં. યહ દોનું મેં ભિન્ન ન જાના, ક્યા કહા, આ બેમાં મેં કઈ જુદાપણું ન જાણ્યું. હરિ કહો કે હરિના ચરિત્ર કહો, હરિના ચરિત્ર કહો કે હરિ કહો. સ્વામી, એમાં થોડીક વિશેષતા કહે છો કે ભગવાન તો અમુક સમય જ ધરતી ઉપર રહે છે, પછી અંતર ધ્યાન લીલા કરે છે, પણ એણે કરેલા ચરિત્રો આ ધરતીમાં જો ગ્રંથસ્થ થયા હોય તો તે ક્યારેય અંતર ધ્યાન લીલા નથી કરતા. મનુષ્ય રૂપ અવતાર અને ચરિત્ર રૂપ અવતાર, બે અવતારની સ્વામી પોતાની આગવી ભાષામાં વાત કરે છે કે મનુષ્ય રૂપ અવતાર પ્રગટ થાય પછી અમુક કાળ રહ્યા પછી અંતર ધ્યાન લીલા કરે, જ્યારે ભગવત ચરિત્ર ગ્રંથસ્થ થઈને અવતાર લે એવા જે ગ્રંથ એ ક્યારેય અંતર ધ્યાન લીલા કરતા નથી. માટે ભગવત ચરિત્ર રૂપ ગ્રંથ રૂપ પરમાત્મા યુગો યુગ સુધી આ ધરતી ઉપર દર્શન દે છે, જ્ઞાન દે છે, ચરિત્રની લાણી કરે છે અને આત્માઓના કલ્યાણ કરે છે, એનો બધાને પ્રગટ ભેટો થાય છે. સો વર્ષ પછી જન્મે એને, હજાર વર્ષ પછી જન્મે એને પણ, 5000 વર્ષ પછી જન્મે એને પણ હરિચરિત્ર રૂપ પરમાત્મા સાક્ષાત મળે છે. મનુષ્ય રૂપ પરમાત્મા મળે ન મળે, સ્વામીનું એવું માનવું છે કે મનુષ્ય રૂપ ભગવાન મળે આ તો ભગવાન ચરિત્ર રૂપ મળે જીવનું અવશ્ય કલ્યાણ થાય છે. આ ચરિત્ર આપણું કલ્યાણ કરે, કેમ જે ભગવાન માન ચરિત્રમાં ભેદ નથી. માટે સ્વામીએ બહુ દાખલો કરીને આ ચરિત્રો લખ્યા અને એનું નામ શ્રીમદ હરિચરિત્રામૃત સાગર પાડ્યો. અમૃત ચરિત્ર રૂપ અમૃત એનો સાગર. બોલો, દરિયો તમે જોયો? દરિયામાં બે વસ્તુ હોય, દરિયામાં પૂર આવે, મોટો હિલોળો આવે ને એને પૂર કહેવાય. હિલોળો ચડે, પૂર આવ્યું, પૂર આવ્યું, અને પછી પૂરમાં નાના નાના તરંગ આવે. શું આવે? સાગર, પૂર ને તરંગ. શું? શ્રીમદ હરિચરિત્રામૃત સાગર. બોલો, પૂર પહેલું, એનું પહેલું તરંગ. આ અમૃત માંડો પીવા, બરાબર છે? સાગરમાં ઘણા પૂર હોય અને પૂરમાં ઘણા તરંગ હોય. અમૃતનો દરિયો, એના વળી પૂર, એના વળી તરંગ. ભાગ્યશાળી હોય એને પીવા મળે. જો કે તમે આ બધું જાણો છો, પણ અમ ઇધર બેઠે તો અમે કુછ કહેના પડતા હૈ વો ધર્મ હૈ ઇસલિયે કહેતે હૈ. તરંગ પીતે રહીએ. આ સાગરમાં કેટલા પૂર છે? 29, અને તરંગ તો જાજા છે, મને યાદ નથી આંકડો. સમજાણું? તરંગ, અને તરંગમાં પાછા ઝીણા ઝીણા તરંગ હોય. એ ચોપાઈ દોહા 108, એમાં પાછા ઝીણા ઝીણા હોય. એ વાંક્યો ને શબ્દો બધું પીધા જેવું ખરું, લાભ લીધા જેવું ખરું, લેવાય એટલો. આધારણ સ્વામીને ચરિત્રનો મહિમા જેટલો છે એટલો જો મને તમને આવી જાય ને, પતી ગયો. આધારાનંદ સ્વામી જેવા આપણે બની જઈએ. બોલો, અપાર મહિમા સ્વામીને, અપાર મહિમા. કેવો દાખલો કર્યો, 59 વર્ષની ઉંમરે તો માણસ ડોહો ગણાય એ જમાનામાં, ત્યારે એણે કલમ લીધી. બોલો, લખવા બેઠા 13 વર્ષ સુધી લખ્યું. હે ફાનસ દીવાને અંજવાળે, વનસ્પતિના કલર કરીને એ વખતના કાગળ આમ બોળી બોળી લખવાનું, અંધારામાં લખવાનું. કોઈ આજ જેવી આધુનિક ટેકનોલોજીના સાધનો નહીં કર્યું ને આપણને સુખી કરવા. બોલો, જેટલો આભાર માનીએ એટલો ઓછો છે આ સંતોનો કે જેણે ગ્રંથોને જન્મ આપ્યા, આપણે હારું આપ્યા છે. અને આ જો આ ગ્રંથોનો જો આપણે જોઈએ એવો મહિમા ન સમજીએ, કિંમત ન કરીએ, એની જાળવણી ન કરીએ, એનું પોષણ ન કરીએ, એનો પ્રચાર ન કરીએ, એનો લાભ ન લઈએ, ન લેવડાવીએ તો આપણા જેવા કૃતજ્ઞ અને મૂર્ખા આ સંપ્રદાયમાં બીજા કોઈ ન હોય. હર સંપ્રદાયના અનુયાયીઓની ફરજ છે કે નંદ સંતોના કરેલા દાખલાને આપણે સમજવો, જાળવવો, લાભ લેવો, લેવડાવવો હર વ્યક્તિની ફરજ છે. માત્ર અમારી જ નહીં, વાલા ભક્તો, આ ગ્રંથ વર્ષો સુધી લાઇબ્રેરીમાં ફીટ રહ્યો. ભગવાનની કંઈ કૃપા થઈ તો હમણાં હમણાં થોડા વર્ષમાં એ બહાર આવવા પામ્યો. એના બે પૂર, પાંચમું ને છઠ્ઠું તો ક્યાંય ખોવાઈ ગયા હતા. વળી ભગવાનની ઈચ્છાથી આપણા સંતો ત્યાં હમુનમું લાઇબ્રેરીમાં કરવા ગયેલા ને હાય થયા. આ ગ્રંથમાં પૂર્ણ શ્રદ્ધા રાખનાર ગઢડાના મૂળ સાધુ ગાંધીનગર શાસ્ત્રી હરિપ્રકાશદાસજી, સ્વામી જ્ઞાનપ્રકાશદાસજી શાસ્ત્રી, એમને પહેલેથી ખૂબ શ્રદ્ધા. એમણે એક બે વાર આ ગ્રંથને છાપીને પ્રકાશિત કરેલો સાર સાર ભાગમાં. આપણે તરત જ એમને વાત કરી કે આ બે પૂર જડ્યા કેમ, જે એમને મૂળ છાપવાનો ઉત્સાહ હતો ને ચાર પૂર છાપ્યા ને પછી પાંચમું છઠ્ઠું જડ્યું નહીં, પછી સ્વામીને ઉત્સાહ રહ્યો નહીં, પછી કામ પડ્યું રહ્યું. એટલે આપણે તરત જ એમને જાણ કરી, એમને ઉત્સાહ આવી ગયો ને આખા ગ્રંથનું ટ્રાન્સલેશન શરૂ કર્યું ને આખો ગ્રંથ ગુજરાતી ભાષાંતર પામ્યો. એમાં અડધા ઉપર ગ્રંથો અહીંયા કુંડલમાં રહીને સ્વામી આપણી સાથે આપણી સેવા લઈને આમાં સહભાગી બનાવીને આપણને પ્રકાશિત કર્યો. ત્યાર પછી આપણે પુરસ્ચણ મહોત્સવ કર્યો, તમે બધાએ આખા ગ્રંથના પાઠ કર્યા ને આખા સંપ્રદાયમાં હવે સાગર સાગર થવા માંડ્યો. મંદિરે મંદિરે ને ઘરે ઘરે બધા વાંચતા થયા, સમજતા થયા, ચોપાઈઓ ગાતા થયા. એટલે આજથી પાંચ પચીસ વર્ષ પહેલા કોણ ચોપાઈ ગાતો હતો? હવે નાના નાના છોકરા બોલે ને ચોપાઈ, સતસંગ મે બધા ગાતા થઈ ગયા. બોલો, વધતું જ જાય છે. સાગરનું ચોપાઈ ગાન ઘરો ઘર દેશ વિદેશે વધતું ચાલ્યું છે. ભગવાનની જ કૃપા છે ભાઈ. આધારન સ્વામીની મહેનત ખરેખર હવે બધાએ લેખે લગાડી. હવે સ્વામી આ ગ્રંથમાં શ્રોતા વક્તાનો સંવાદ ગોઠવે છે, એની ટૂંકી માહિતી તમને આપી દઉં. આપ જાણો છો ગ્રંથના શ્રોતા દાદા ખાચર છે અને વક્તા મુક્તાનંદ સ્વામી, તો એની થોડીક વાત અહીંયા પ્રાસ્તાવિક કરે છે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગઢપુર ગામના ધણી નરેશ એભલ ખાચર હતા. એમનો પરિવાર ખૂબ ભગવાનનો આશ્રિત હતો. એમનો એક દીકરો, એનું નામ દાદા ખાચર. એમને બે પત્ની હતી, સોમાદેવી અને પૂર્ણાદેવી. પૂર્ણાદેવી હતા કરિયાણાના. એને વિશે એમને ચાર દીકરીઓ થઈ હતી. મોટીનું નામ મોટીબા ઉર્ફે જયા, બીજા નંબરની દીકરીનું નામ લાડુબા ઉર્ફે લલિતા, ત્રીજી દીકરીનું નામ હતું પાંચાળી, ચોથીનું નામ નાની, અને પછી એભલ બાપુના બીજા લગ્ન થયા હતા બોટાદમાં. એ પત્નીનું નામ હતું સોમાદેવી. એમાં એક દાદા ખાચર એમને સંતાન તરીકે થયા. એમના દાદા ખાચરના મામા હતા એ ઘેલા ધાદલ, અને ગાલવ કહે છે સત્સંગી જીવનમાં. એક એમના ફઈ હતા, એનું નામ એ સોમાદેવી હતું. આ બધું કુટુંબ બહુ જ ભગવાનનું ભગત હતું. પ્રગટ પુરુષોત્તમ નારાયણને પામમાં એમણે બહુ પાઠ ને ગીતા ને સાધુ સેવન ને બધું કરેલું. એમની પેઢીઓમાં આગળ બધા બહુ સાધુ સંતને માનતા ને બધા ભગત હતા. અને આ તો બધા પછી મુક્તોએ અવતાર લીધેલા. હવે કહે છે કે એ બધા ખૂબ ભગવાનના ભગત હતા કે જેની જોડમાં ત્રિલોકીમાં કોઈ થાય નહીં ભાઈ, એવા હતા. એ સૌએ શ્રીહરિને પોતાના દરબાર ગઢમાં રાખ્યા. 500 પરમહંસ સાથે ભગવાન પૂર્ણ પુરુષોત્તમની આ પરિવારે ખૂબ સેવા કરી, તન મન ધનથી અને જીવ હાટે પક્ષ રાખ્યો, અને એમને પોતાના તન મન અને ધન સર્વસ્વ અર્પણ કર્યું. તન મન ધન શીખે આ પરિવારે પુરુષોત્તમને અર્પણ કર્યું. પોતાના ઘરમાં જે કાંઈ સમૃદ્ધિ હતી તે બધી જ બલિ રાજાની જેમ શ્રી હરિને અર્પણ કરી દીધી. સાંભળો છો ને,
હરી રખે નિજ ભુવન જાઈ, તન મન ધન દિયે ઉતાઈ.
બધું આપી દીધું,
બલિ નૃપ સમામ અર્પણ કીન.
કોની જેમ?
બલિ નૃપ સમ અર્પણ કીન, જો જો ઘર મધ્ય સમૃદ્ધિ તિન. હરી રખે નિજ ભુવન માય,
ભગવાનને પોતાના ભુવનમાં રાખી આધીન થઈને જીવા. ભગવાન શ્રી હરિએ ગઢડાને ઘર માન્યું અને ગઢડા રહ્યા અને બીજે બધે આવતા જતા રહ્યા. દુનિયા આખીમાં વિચરીને દિગ્વિજય કર્યો, અધર્મનો નાશ કર્યો, ધર્મનું સ્થાપન કર્યું, મંદિરો કર્યા, આવું બધું કર્યું. અને ગઢડામાં ભગવાન સ્વામિનારાયણે આ પરિવારની માંગણીથી, એમની ઈચ્છા માટે અને બધાના કલ્યાણ માટે સુંદર મજાનું મંદિર કર્યું અને ગોપીનાથજી મહારાજ પધરાવ્યા. મંત્ર દીક્ષા પરંપરાની જાળવણી માટે આચાર્ય પદની સ્થાપના કરી, ધર્મની સુંદર નૂતન મર્યાદા બાંધી, પોતાને હાથે પોતે શિક્ષાપત્રી લખી અને એમાં સ્પષ્ટ એવું કહ્યું,
મેરી આજ્ઞા સો મેરો સ્વરૂપા, મેરે વચન માનના અનુપા. મેરી આજ્ઞા સો મેરો સ્વરૂપા, મેરે વચન માનના અનુપા. મેરે વચન મે શશિ અરુ સુરા, મેરે વચન મે શશિ અરુ સુરા. દિન તત્પર રહે હજુરા, નિશ દિન તત્પર રહે હજુરા, નિશ દિન તત્પર રહે હજુરા. મેરી આજ્ઞા સો મેરો સ્વરૂપા, મેરી આજ્ઞા સો મેરો સ્વરૂપા.
અદ્ભુત વાત કરે શિક્ષાપત્રીમાં, મદરૂપ મિતિ મદવાણી માન્યયમ પરમાદર. શિક્ષાપત્રી લખીને કહ્યું કે આ શિક્ષાપત્રી હું છું, ખ્યાલ આવ્યો? મારી વાણી હું પોતે છું, એ મારું જ સ્વરૂપ છે. એમ તમે મારા આજ્ઞા વચનોને માનજો. કેટલો વજન આપી દીધો, અર્થાત કે આ મારી વાણીને, મારી આજ્ઞાને તમે ન માની, એનો સ્પષ્ટ અર્થ એ છે કે તમે મને ન માન્યો. શિક્ષાપત્રી લોપી એટલે આપણે પરમાત્માને લોપ્યા, આજ્ઞા ભંગ કર્યો એટલે ભગવાનનો ભંગ કર્યો.
મેરી આજ્ઞા સો મેરો સ્વરૂપા, મેરી આજ્ઞા સો મેરો સ્વરૂપા, મેરે વચન માનનાયનુપા, મેરે વચન માનનાયનુપા.
મારા વચનને અનુપમ માનજો, કેમ જે એની ઉપમા દુનિયામાં છે જ. અને પછી જે કીધું કે મારી આજ્ઞામાં તો શશિ અરુ સુરા, સૂર્ય ચંદ્ર વગેરે રાત દિવસ તત્પર થઈને પાળે છે, હા જી કહીને બધા જ મારી આજ્ઞામાં હાજરા હજુર ખડે પગે રહે છે, તો તમે તો બધા પાળો જ ને, માટે મારી આજ્ઞામાં ખબરદાર થઈને રહેજો. આવું ભગવાને શિક્ષાપત્રીમાં આપણા માટે સ્પષ્ટ આદેશરૂપ લખાણ કર્યું. તો પણ મને કહેવા દો, આપણે શિક્ષાપત્રીની કેટલીક આજ્ઞાઓને પાળતા નથી, પરિણામે બહુ દુઃખો આવે છે. છાશવારે કોઈક ને કોઈક હરિભગતને અતિ ભારે આવી પડેલું દુઃખ અમારે કાને અમારે સાંભળવું પડતું હોય છે. આજની તારીખ સુધી સાંભળતા જ આવ્યા છીએ અને હજી સાંભળતા રહેવું પડશે. અને એને આવેલા દુઃખની પાછળ અમે જ્યારે ડોક્યું કરીએ છીએ ત્યારે સ્પષ્ટ દેખાય છે. અને હું તો મોઢે મોઢ કહું છું કે તમે આ આજ્ઞા ન પાળી એટલે તમારે આ દુખાયું. આ જો પાળી હોત તો આ દુઃખ ન આવે. ખ્યાલ આવ્યો? ગ્રહસ્થએ આવક કરતા વધારે ખર્ચ કરવું નહીં, ક્યારેય માથે કરજ કરવું નહીં. આવક જાવક પોતાના હાથે રૂડા અક્ષરે નામું માંડીને લખવી, પોતાના ગમે તેવા નજીકના મિત્ર હોય કે મા બાપને ભાઈ સાથે પણ સાક્ષી સહિત લખાણ કર્યા વગેરે વ્યવહાર કરવો નહીં. દ્રવ્ય જમીન આદિ જે કાંઈ હોય એને પણ સાક્ષી સહિત લખાણ કર્યા વગર ક્યારેય વ્યવહાર કરવો નહીં, પૈસા દીકનો. પણ આપણે કોઈ શિક્ષાપત્રીને પૂછતા નથી. અમે પૂછીએ આનું કઈ લખાણ કર્યું છે તો કે ના. તે શિક્ષાપત્રી લખ્યું એનું હું તો કે એને આ લખ્યું છે. પાળવાનું કોને? પાકિસ્તાન વાળાને? આપણને હજી એ જ ખબર નથી કે આ આપણે પાળવું પડે, આપણા માટે લખ્યું છે, દયા કરીને લખ્યું છે, આપણા સુખ માટે લખ્યું છે. પણ શું કરવું, નથી પાળતા આપણે, પૂછતા જ નથી શિક્ષાપત્રી. અને પછી બોર બોર જેવડા આહુડા પાડી અને આખું ઘર રડીએ છીએ. વીલું ડાચું રાખી પછી ઓલ્યાને વાત કરીએ ને ઓલ્યાને વાત કરીએ ને અમારે આમ થયું ને અમારે તેમ થયું. તાર તમને આવો વ્યવહાર કરવાનું કોણે કીધું તું? કેટલાક ધંધા તો સત્સંગીઓના એવા છે કે એમાં કાંઈ લખાણ જ ન હોય, કશું જ નહીં, બધું એમનામ ચિઠ્ઠી ઉપર હાલતું. આમ ચિઠ્ઠી લખી દે, તમારે લેવાના ને તમારે દેવાના, જેવા તેવા કાગળિયા કર્યા હોય. શ્રીજી મહારાજે કીધું સાક્ષી સહિત લખાણ સ્ટેમ્પના પેપરમાં કરીને પૈસાની લેવડ દેવડ કરવી કે સીધો કેસ મૂકી શકો. અને હગા બાપને હગા ભાઈ હારે આમ લખાણ કરીને વ્યવહાર કરવાનું કીધું છે. તમે ગમે એની હારે કાંઈ પણ લખ્યા કરવા વગેરેનું કે જેવું તેવું લખેલું તરત વ્યવહાર કરો. ઘણાના ધંધા જેમ હાલે છે, હા અધરો અધરે, પછી લાખો ખોટા થાય, ઉઠી જાય, પછી રોવે બધા. બોલો, હું કઈ તમને ઉપદેશ નથી દેતો, પણ તમારા બધાને આહુડા બહુ વાર જોયા છે ને એટલે મારું હૃદય કકળે છે, એટલે હું બોલું છું. મને એ બી ખબર છે કે હું આવું કહું છું એનો અર્થ એ થવાનો નથી તમે બધા આજ્ઞા પ્રમાણે વર્તવા માંડવાના. આજ્ઞા લોપવાના, રોવાના, દુઃખી થવાના, આજ્ઞા લોપવાના, રોવાના, દુઃખી થવાના, ને એમને જીવવાના, ને એમને મરી જવાના. એને જ કહેવાય બુદ્ધિ વગરના બે પગાળા પ્રાણી અને નામે સત્સંગી. નામે સત્સંગી. હજી વાલા ભક્તો ધ્યાન દઈને સાંભળો, જો સુખી રહેવું હોય તો શિક્ષાપત્રી પાળો. કોઈનું કહ્યું તમારે માનવું નહીં, શિક્ષાપત્રીનું માનવું. જે કીધું છે તે એકે એક કલમ ભૂલ્યા વગર પાળવી ને એમ જ વ્યવહાર કરવો. પછી દુઃખ આવે તો મને કહેજો. પછી તમારા પૈસા કોઈ ઓળવી જાય, તમારા રૂપિયા ખોટા થાય, કે તમારા ઘરમાં કોઈથી હાથ નખાય, તમારા પૈસા જાય, કે તમારા ઘરમાં કાંઈ છેડતી થાય, કાંઈ કશું ન થાય. જેમ કહ્યું છે એમ જીવીએ ને તો ભગવાન આખો દિવસ ને આખી રાત ખડે પગે આપણી રક્ષા કરે, આપણો પેરો ભરે. આપણે કાંઈ ભગવાનની પડી ન હોય ને પછી ભગવાનને આપણી શું પડી હોય? શિક્ષાપત્રી લોપાય છે? યાદ આવે છે? તમે જે લોપતા હોય બધું યાદ આવે છે? શું તમારી હજી તૈયારી છે કે કાલથી જ બધું જ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે કરે જ પાર? ધંધો ઘર વ્યવહાર બધું આજ્ઞા પ્રમાણે કરી જ નાખવું છે એવી કોઈના દિલમાં તાકાત ખરી, તો મરદ થઈને કરો પ્રતિજ્ઞા. થાવ ભાઈડ્યા કે હવે તો શિક્ષાપત્રીને પૂછીને જ પાણી પીવું છે, થઈ જાઓ મરદ. કાં પછી દુઃખ વેંઢારવા અને હેરાન થવા તૈયાર રહ્યો, ડેબો ઠરી જાય એવા દુઃખ આવશે. છૂટક્યો જ નહીં, આવે જ, બધાને આવેલા જ છે, બધા અનુભવેલાય છે. વાલા ભક્તો, આવા બધા કાર્યો કરીને શ્રી હરિ સંવત 1886 જેઠ સુદ દશમે અંતર્ધ્યાન થયા, અને પછી એ ભગવાનના વિરહ દુઃખને નહીં સહન કરી શકનાર દાદા ખાચર બહુ રડી પડ્યા. આધારાનંદ સ્વામી કહે છે, ત્યારે મારા ગુરુ મુક્તાનંદ સ્વામીને ખૂબ દાદા ખાચર ઉપર દયા આવી, આખા એના પરિવાર ઉપર, કે જેઓ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પરમ ભક્ત હોય, વર્ષોથી ભગવાનને પોતાને ઘરે રાખીને ભગવાન ભેળા રહેતા, એના જીવનમાં ભગવાનનો વિયોગ ખમાય નહીં એવો આવી પડ્યો, ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમને શાંતિ મળે એને માટે એના જ દરબારગઢમાં બેસીને ભગવાનના ચરિત્રોની કથા કરી. આધાન સ્વામી કે મારા ગુરુએ કથા કરી અને હું મારા ગુરુને ભેળો હતો અને મારા ગુરુનો લઈયો હતો, અમે બે ચાર જણા હતા, આ બધા ચરિત્ર અમે જ લખેલા, મારા ગુરુએ એ ચરિત્રોની કથા કરી, પછી એ બધા ચરિત્રનું સંકલન કરી મેં ગ્રંથ આરંભ કર્યો, એ જ શ્રીમદ હરિચરિત્રામૃત સાગર. અને એમાં મારા ગુરુને મેં વક્તા તરીકે, દાદા ખાચરને શ્રોતા તરીકે સંવાદ સાધ્યો. હવે મુક્તાનંદ સ્વામી બોલશે અને દાદા ખાચર વગેરે બધા સાંભળશે, અહીંથી સંવાદનો આરંભ થઈ ગયો. હવે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે દાદા ખાચર,
અલ્પ પુણ્ય નહીં હોવત કબહુ યહ કથા કો જોગહી સબહુ, યોગ મિલે વહાં ભાગ્ય હી જોઉં ભવ ભટકન તિનકો નહીં હો, અલ્પ પુણ્ય નહીં હોવત કબહું,
થોડા પુણ્ય. આ ભગવાનની કથાનો યોગ ક્યારેય કોઈ નહીં થાય જ નહીં કે છે. એનાથી એટલું તો સાબિત થાય છે કે આપણા પુણ્ય તો ઘણા જન્મના ઘણા થયા છે ભેગા. થોડા પુણ્ય હોય તો આ સાગર કથા થાય નહીં, સાગર કથા સંભળાય નહીં. આપણાથી કથા થાય છે, કથા સંભળાય છે એવરી ડે. અને આ ગ્રંથ એમ કે છે કે અલ્પ પુણ્ય હરિકથાનો યોગ હોય નહીં, માટે આપણા અલ્પ પુણ્ય તો નથી, કેમ જે હરિકથાનો યોગ છે આપણને. બોલો, ભાગ્યશાળી છીએ. જોગ મિલે મહાભાગ્ય હિ જોઉં, જેને આ મોટા ભાગ્ય હોય એને આ હરિકથાનો યોગ મળે, સાંભળવા મળે. અને ભવભટકન તિનકું નહીં હોવું, સ્વામી કહે છે એને ભવભટકન નહીં થાય. જેને હરિકથાનો યોગ છે એને ભવભટકન નહીં થાય, લચ્ચોરાશીમાં એ જીવ નહીં જાય, ગર્ભવાસની કારમી પીડા એને હવે સહન કરવી નહીં પડે, આદિ વ્યાધિ ઉપાધિમાંથી એ છૂટી જશે, એ ભગવાનનો ભક્ત થશે ને મુક્ત થશે ને અક્ષરધામમાં જશે ને પરમાત્માના દિવ્યાનંદને યુગો 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 અખંડ માણશે. લ્યો, આ છે હરિકથાના યોગનું ફળ. તો વાલા ભક્તો, સાવધાન થઈને આ ચરિત્રોને સાંભળીને ભગવાનના આદેશ વચનોને બરાબર હૃદયમાં ધારીને કારણ શરીરને બાળવા કેડ બાંધો. કેવી સરસ વાત કરે છે,
અલ્પ પુણ્ય નહીં હોવત કબહું,
અલ્પ પુણ્ય નહીં હોવત કબહું,
યહ કથા કો જોગહી સબહુ,
યહ કથા કો જોગહી સબહુ,
જોગ મિલે મહાભાગ્ય હી જોઉં,
જોગ મિલે મહાભાગ્ય હી જોઉં,
ભવ ભટકન તિનકો નહીં હોઉં,
ભવ ભટકન તિનકો નહીં હોઉં,
તિનકો નહીં હોઉં,
ભવ ભટકન ગયું. એ કથા કેવું સમજો, માટે સાંભળજો, આળસ કરશો નહીં, કથા ચૂકશો નહીં, ભૂલે કથા છોડશો નહીં. એવરી ડે લાભ લ્યો લ્યો લ્યો, લેતા રહો ને લેતા રહો.
એકોતેર કુલ ઘર હી ઉધારા,
એકોતેર કુલ ઘર હી ઉધારા,
કથા જો સુનહી કર યહ પ્યારા,
કથા જો સુનહી કર યહ પ્યારા,
અવશ્ય કરાના યે હી હૈ કાજા,
અવશ્ય કરાના યે હી હૈ કાજા,
સુન લે હો ઓ તમ તુમ હી રાજા,
સુન લે હો ઓ તમ તુમ હી રાજા.
એકોતેર પેઢી નો ઉદ્ધાર થશે દાદા ખાચર, આ કથા સાંભળશે એની એકોતેર પેઢીનો ઉદ્ધાર થશે. બોલો, એકોતેર કુલ તરહી ઉદ્ધારા. કથા જો સુનહી કર પ્યારા, પ્રેમથી જો કથા સાંભળશે પ્રેમથી એની એકોતેર પેઢીનો ઉદ્ધાર થશે એવું લખ્યું. અવશ્ય કરણ યહી હૈ કાજા, અવશ્ય કરવા જેવું જો કોઈ કામ હોય તો કથા સાંભળવી એ જ છે. સુન લેહુ ઉત્તમ તુમ હી રાજા, સાંભળી લેજે ઉત્તમ રાજા મારી વાત સાંભળી લેજે, કરવા જેવું જો કોઈ કામ હોય મનુષ્ય દેહ ધરીને તો એ છે ભગવાનની કથા સાંભળવી. બોલો, સાંભળ્યું કે નહીં? અને આપણે એ થાય છે, લ્યો આ તો થાય છે, કથા તો સાંભળી છે. કેટલા ભાઈ બોલો, નથી થતું આય બધાથી, નથી થતું, નથી કથા સાંભળાતી કેટલાય થી, બિચારા ચૂકી જાય છે, મેળ આવતો નથી, ટાઈમ મળતો નથી, કઈ ફાવટ નથી, કઈ રસ નથી, કઈ જામતું નથી, કેટલાય હેરાનગતિમ છે. જયારે આપણે રોજ કથા સાંભળવા મળે છે, રોજ સાંભળી લઈ છે, પોઈન્ટ પોઈન્ટ લખી લઈ છે, વિચારે કરી છે, સુધારાના પ્રયત્નમાં છીએ, માટે ભગવાનની આપણા ઉપર બહુ મોટી કૃપા છે, બહુ મોટી કૃપા છે. એની જ કૃપા છે. ભાવ સંકટ હી રોગ અપારા, તેહી મેટન કે યહી ઉપચારા, એહી સમ ઔષધ કૌ ન કહાવે, સ્થળ ન કરત દુઃખ દૂર હી ન સાવે. એ આ કથા સાંભળવા જેવી કોઈ ભાવ સંકટ ને ટાળવાની દવા દુનિયામાં નથી ભાઈ, બીજો કોઈ ઉપચાર નથી, આ ઔષધ જેવું કોઈ ઔષધ નથી. આ કથા સાંભળતાની સાથે દુઃખ બધા દૂર નાસી જાય એમ કે છે. આટલું કહીને પછી સ્વામીએ તરંગ 6 થી તરંગ 11 સુધી બદ્રિકા આશ્રમમાં થયેલા દુર્વાસાના સાપનું વર્ણન કર્યું છે. આપણે વિસ્તારથી લેતા નથી, ટૂંકમાં કહી દીધું કે દુર્વાસાએ આવીને બદ્રિકા આશ્રમમાં સાપ દીધો. જ્યાં ભગવાન નરનારાયણ બેઠા છે, પોતાના માતા પિતા મૂર્તિ દેવી અને ધર્મ બેઠા છે, ઉદ્ધવજી ત્યાં છે, નારદજી ત્યાં છે, ભારતની યાત્રા કરીને મરીચ્યાદિ ઋષિઓ ત્યાં ગયા છે. ભગવાન પૂછે છે ક્યાંથી આવ્યા, હું બીજું ત્રીજું, અને છેવટે એ લોકો આઈના ભારતના વાતાવરણની બધી વાતો ત્યાં બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનને કરે છે કે અધર્મ વ્યાપી ગયો છે ને આવું છે ને તેવું છે ને હવે તમારે પધારવું પડે એવું છે. ત્યાં દુર્વાસા હરિચ્છાથી આવે છે, એમને કોઈ ભાળતું નથી, દુર્વાસાનું મગજ જાય છે ને બધાને શાપ દે છે, જાઓ બધા ધરતી ઉપર ઉતારી લ્યો. બધા દુઃખી થઈ જાય છે. પછી ભગવાન કે મારી ઈચ્છાથી શાપ થયો છે, મારે ધરતી ઉપર પધારવું છે, તમે ચિંતા કરો, જાઓ બધા પોતપોતાની રીતે જન્મ લેવા માંડો એમ આજ્ઞા કરી. હવે આ બધું પત્યું, અસુરોને ખબર પડી કે શાપ થયો બદ્રિકાશ્રમમાં અને ભગવાન અવતાર લેવાના છે, ધર્મભક્તિ અવતાર લેવાના છે, બધા ઋષિમુનિ અવતાર લેવાના છે, અને આપણા બધા દેશમાં અડ્ડા જામી ગયા છે અને ઉખાડી નાખવાના છે, હે ધર્મના મૂળિયા કાઢી નાખવાના છે ને ધર્મ સ્થાપવાના છે, તો આપણે શું કાંઈ જેમ તેમ છી. અસુરો બધાએ તૈયારી કરી, હજી ધર્મદેવ ભક્તિ માતા ઋષિમુનિઓ ધરતી ઉપર અવતાર લેવાની વાત વિચારે છે, ત્યાં તો એટલે બધા અવતાર લેવા માંડે, જ્યાં હોય ત્યાં લ્યો પૂર્વ તૈયારી અસુરોએ કરી નાખી. આ બધા આવે ત્યાં એવું કરી મેલવું છે ને કે એને કાંઈ પગ મૂકવાની જગ્યા ન રહે, હવે અહીં શંકા એવી થઈ કે અસુરોને શું આટલી બધી દાજ છે આ બધા માથે. તો આધારાનંદ સ્વામીએ બહુ વિસ્તારથી વાત કરી છે, હું ટૂંકમાં બે વાક્યમ કહી દઉં. પૂર્વે દેવાસુર સંગ્રામ કરીને એક બહુ મોટું યુદ્ધ થયું હતું ધરતી ઉપર. શું થયું હતું? દેવાસુર સંગ્રામ. એના પહેલા બહુ વેર નહોતું દેવોને અને અસુરોને, પણ દેવાસુર સંગ્રામ થયો. ક્યારે થયો? તમે જાણો છો વાસુદેવ મહાત્મ્યમાં આની બહુ લાંબી કથા છે. કથાનું મૂળ હાવ નાનું એવું છે, હાવ નાનું એવું, અને બહુ લાંબા કાળની વ્યથા અને કથા છે. મૂળ શું જાણો તમે? દુર્વાસા ઋષિ ફરતા જતા હતા અને પેલી વિદ્યાધરીઓએ દુર્વાસા ઋષિને એક વનમાળા પહેરાવી. હવે ઇન્દ્ર હાથી માથે બેસીને આવતા હતા અને આગળ અપ્સરાઓ નાચતી હતી ને એનો બધો આમ ઠાઠ માઠ હતો ને દુર્વાસાને એમ થયું કે આ માળા હું આ ઇન્દ્રને આપું. ને ઇન્દ્રને માળા આપી, પણ ઇન્દ્ર તો વારુણી મદિરા પી અને અપ્સરાઓના નાચગાનમાં મસ્ત હતો એટલે કાંઈ દુર્વાસાની આપેલી આ વનમાળાનો બહુ આદર ન કર્યો અને ઓલા માવતને આપી દીધી. માવતને કાંઈ એનો મહિમા નહીં, એને હાથીના માથા ઉપર મૂકીને હાથી હાલ્યો જતો એટલે લસરીને પડી હેઠી, માળા હેઠી પડી એટલે હાથીનો માળા ઉપર પગ આવ્યો અને દુર્વાસાએ આ જોયું કે મારી માળાનું આ અપમાન, મારા પ્રેમનું, મારા આ આદરનું આણે આવું અપમાન કર્યું. એમાં દુર્વાસાનો મગજ ગયો, બસ આ હાવ નાની એવી વાત છે, અને એમાં શાપ દઈ દીધો કે સ્વર્ગની સંપત્તિ સમુદ્રમાં જાઓ. લ્યો બોલો, તમે બધા ભિખારા થાવ. અને તરત સ્વર્ગની બધી સંપત્તિ સમુદ્રમાં વહી ગઈ, દેવો બધા ભિખારી થઈ ગયા, દુઃખનો કોઈ પાર ન રહ્યો. 11,000 વર્ષ સુધી આમનામ આ સ્થિતિમાં બધા ભૂખ્યા રખડ્યા, બહુ મોટો કાળ પડી ગયો, આ તકલીફ થઈ ગઈ. અને પછી બહુ રડ્યા અને બહુ ભગવાન પાસે માફી માગીને આડાવાળા ગુફામાં રહેતા હતા અને દુઃખનો કોઈ પાર નહોતો દેવોને ને બધી દેવીઓને. પછી ભગવાને એને કીધું કે હવે બધું સમુદ્રમાંથી કાઢવા માટે સમુદ્ર મંથન કરો. ને એકલાથી થાય એમ નહોતું, વાસુકી નાગના નેત્રા કર્યા ને ઓલા પર્વતને લઈ આવ્યા ને ઉખડ્યો ને ભગવાને કાઢ્યો ને પાણીમાં પધરાવ્યો ને ડૂબી જતો ભગવાન કાચબા થયા ને આમાં મલવેલ કરતો ભગવાન માથે રહ્યા ને અરે ભાઈ માથાકુટનો પાર નહીં, એકલા જ થાય નહીં. પછી આ બધા મોટા ભાઈઓને મનાવ્યા અસુરોને પાતાળમાં જઈને એને લઈ આવ્યા ને એ આવીને કેમ પૂછડું ન ચાલી. પછી ભગવાન કે વરેન મોઢું ચાલે, ફૂંફાડાનું આમ નાગનું ઝેર આવશે કાળા થયા, એ બધું ડખા બહુ મોટા દાદા. પછી ધમધમે આવીને બધા માલિકોથી રત્નો નીકળ્યા ને બધું નીકળ્યું ને પછી બધું ઘણું થયું ને પછી છેલ્લે અમૃત નીકળ્યું. બરાબર, હવે અમૃત સારું બાંધ્યા પછી પછી ભગવાને મોહની રૂપ લીધું. પછી અમૃત લઈ લીધું ને કે હાલો હરખું વેચી દઈ. પછી ભગવાને કર્યો દગો, ઓલ્યા ને બધાને પાણી પાયું, કોણ જાણે હું નળિયું બે ગોઠવી નાને બધાને અમૃત પાયું. એમાં ઓલ્યા બેન ખબર પડી ગઈ રાહુલ ને, તે વળી આની કોઈ હંતાઈ ગયો, તેને માથું કાપી નાખ્યું ભગવાને. એ બધો ડખો થયો અને ભગવાને આ બધાને છેતર્યા. અને પછી એને ખબર પડી ગઈ કે અમને છેતર્યા અને એ જ જગ્યાએ પછી અસુરો બહુ બધા ખીજાણા અને ત્યાં મોટું યુદ્ધ ફાટી નીકળ્યું. આ પૃથ્વી પરનું પહેલું વિશ્વયુદ્ધ નંબર 1. અને આ બાજુ દેવતાઓ અમૃત પીને બળિયા થઈ ગયા હતા એટલે બરાબરના લડ્યા. બહુ વર્ષો સુધી દેવાસુર સંગ્રામ કહેવાય છે આને, ધરતી ઉપર થયેલો દેવાસુર સંગ્રામ. અને પછી દેવો બધા અમૃત પીને બળિયા થઈ ગયેલા એટલે અસુરોને બહુ માર્યા. પછી બધા બહુ ભાગ્યા ને એનું સ્વર્ગ પાછું મળ્યું, માન ઠેકાણે બધા બેઠા ને સુખી થયા. પણ મૂળ દેવો પાછા ઓળી દારૂ પીને અપ્સરાઓ નચાવે ને તાગડ ધીંદા કરે, પાછા એમાં તપ બપ ન મળે, ઓલા પાછા તપ કરે. અમુક હારા ગુણ હોય ને અમુક નરહા ગુણ હોય ને એવું બધું હોય ને, પછી હવે ને એવા દુઃખ આવે એવા સુખ આવે. પણ એ માર ખાધેલો ને અમૃત મળેલું નહીં ને ભગવાને દેવોના પક્ષપાતી થઈને એને છેતર્યા ને તે દાડાની એને બધાને એટલી બધી દાજ ચડી ને એનું બહુ મોટું કુટુંબને નાચતી બધી હંપેલી નાય, સમજ્યા. પછી ભગવાનને ભક્તને સાધુ ને જ્યાં ભાળે ને અમારે હજી આયલું આવે છે એમને. અસુરો ને દેવોને હજી વેર છે અને ભગવાન દેવોના પક્ષપાતી થયા એટલે ભગવાન આ રેવડા બાંધ્યા કે તું વિષ્ણુ તારા મનમાં સમજે, હું આ હું તારે હગા થાય છે એના પક્ષમાં. આ બધા લબાડ છે, આમાં એકે હારો નથી, અમે હારા એમ કેવડે, આનું ઠેકાણું નહીં એકનું એમ કે. એ પાછા મોટા ભાઈ કહેવાય. એ વાત કરી આધાન સ્વામી પછી એમ કીધું કે તે દિવસનું જે આ વેર છે એને લઈને બદ્રિકાશ્રમમાં થયેલા શાપને સાંભળીને અસુરો બધા જ ધર્મભક્તિ વગેરે દેવોને દુઃખ દેવા હારું ધરતી ઉપર જન્મા. બાલ શર્મા અને ભાગ્યવતીને ત્યાં ઇટાર ગામમાં ધર્મ પ્રજાપતિ જન્મ લે છે. સંવત 1798 કાર્તિક સુદ એકાદશીને દિવસે. અને છપૈયા ગામમાં કૃષ્ણ શર્મા ભવાનીને ત્યાં મૂર્તિ માતા જન્મ લે છે. સંવત 1898 કાર્તિક સુદ પૂનમને દિવસે. આ બે જન્મા. પછી બંને મોટા થયા, એમના બંનેના લગ્ન થાય છે. પછી કૃષ્ણ શર્મા અને બાલ શર્મા આ બધા વિવાહ થાય છે. ખૂબ મોટી જાન ને લગ્ન ને બધો વિધિ કરે છે. પછી જ્યારે જાન લઈને બાલ શર્મા પોતાને ગામ ઇટાર જવા છપૈયાથી નીકળ્યા ત્યારે કૃષ્ણ શર્મા અને ભવાનીએ પ્રાર્થના કરી કે અમારે અહીં કોઈ છે નહીં ભણેલું, ભણ્યા વગરનું બ્રાહ્મણ. પછી બહુ મોટી વિસ્તારની વાત છે, ધર્મદેવની માંગણી કરે છે કે આ રાખો. પછી બાલ શર્માએ રાજી થઈને ધર્મદેવને પોતાના સસરાને ત્યાં છપૈયામાં રહેવાની આજ્ઞા કરી. પિતાની આજ્ઞાથી ધર્મદેવ પોતે છપૈયામાં જ રહ્યા અને બાલ શર્મા વર વગરની જાન લઈને છપૈયાથી પાછા ઇટાર જાય છે ત્યારે પોતાના પુત્રવધુ ભક્તિ માતાને સુંદર મજાનો પતિવ્રતા ધર્મનો ઉપદેશ કરે છે. એ બહુ મોટો વિસ્તારથી ઉપદેશ છે, મેં અહીં લીધો નથી. પછી છેલ્લે બાલ શર્માએ ધર્મદેવ અને ભક્તિ માતાને સામૂહિક સદાચારનો ઉપદેશ કર્યો. એમાં એટલું કીધું કે સત્શાસ્ત્રને અનુસારે જે સદાચાર કહેવાય છે તેનું પાલન તમે તત્પરતાથી કરજો. કોણ કહે છે? બાલ શર્મા. કોને કહે છે? નવ દંપતિ ધર્મ અને ભક્તિને. કે તમે સત્શાસ્ત્રને અનુસારે સદાચાર કહેવાય છે તેનું પાલન કરજો, પણ તેનું કોઈ રીતે ઉલ્લંઘન કરતા નહીં. કેમ જે સદાચારનું પાલન કરનારાને આ લોકમાં અને પરલોકમાં અપાર સુખ મળે છે. સાંભળ્યો? શું? સદાચારનું પાલન કરનારને આ લોકમાં અને અપાર સુખ મળે છે. આ ખોટું ખાચું? માટે શિક્ષાપત્રી લોપી નહીં, એ સદાચાર છે. પણ જે એનું ઉલ્લંઘન કરે છે, આ વાત તો શિક્ષાપત્રીમાં લખી છે ને, જે એનું ઉલ્લંઘન કરે છે તેના આ લોક અને પરલોક બંને પાયમાલ થઈ જાય છે. અખતરો કરજો. બાલ શર્માએ ધર્મદેવને વર્ણાશ્રમના અને રાજધર્મ વગેરેના ધર્મ કયા તથા ભક્તિ દેવીને સતીના ધર્મ કહેતા સતી ગીતા કહી છે. પછી છેલ્લે કહ્યું કે સૌથી પર સર્વોપરી તો એક ભગવાન જ છે. હે પુત્ર, હે પુત્ર વધુ, ભગવાનને તમે રાખજો અને જે ધર્મને રાખે ત્યાં તે ભગવાન રહેશે. ને જે ભગવાન રાખવા તમે ધર્મ રાખજો. પછી કહ્યું, હે સતી, આવું સમજીને હું જે ધર્મની વાત કહું છું તેને તમે ચિત્ત દઈને સાંભળો. હું જે રીતે ધર્મ પાળવાનું કહું છું તે રીતે તમે સદ્ધર્મ જીવનમાં રાખશો તો અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ તમારે ઘેર પ્રગટ થાય કહેશો. આવો બાલ શર્માએ આશીર્વાદ આપ્યો. પછી બાલ શર્મા જાન લઈને ઇટાર ગયા. પોતાના પુત્ર ધર્મનું સ્મરણ કરતા, ભગવાનનું ભજન કરતા બાલ શર્મા અને ભાગ્યવતી બંને ભગવાનના ધામને પામ્યા. હવે ધર્મદેવ અને ભક્તિ, જેનું મૂળ નામ બાલા હતું, આ બધા છપૈયામાં રહે છે, સુખપૂર્વક પોતાનું ગ્રહસ્થ જીવન જીવે છે. પછી સમય જતા ભક્તિ દેવીને વિક્રમ સંવત 1818 શ્રાવણ સુદ 8મને દિવસે શંકરષણ જેવા પુત્ર રત્ન પ્રાપ્ત થયા. એનું નામ એમણે રામ પ્રતાપ પાડ્યું. શ્રાવણ સુદ 8 રામ પ્રતાપભાઈ ધરતી ઉપર જન્મા. વાતાવરણ બધું સારું ને સુખભર્યું હતું, પણ પછી ધર્મદેવનું માન ખૂબ વધ્યું એટલે અસુરોને ઈર્ષ્યા થઈ અને પછી અસુરોએ ઉપદ્રવ ચાલુ કર્યો. પછી એ ઉપદ્રવથી ઠાકીને ધર્મદેવ અને બાલા બંને યાત્રા કરવા નીકળી પડ્યા. પણ જ્યાં જાયના દુઃખ આવે છે. ફરતા ફરતા કાશીમ જઈને રહ્યા, ત્યાં અતિરુદ્ર યજ્ઞ કર્યો તોય અસુરોનો ઉપદ્રવ મીટ્યો નહીં. પછી ત્યાંથી ગુપ્ત રીતે તીર્થયાત્રામાં ફરતા ફરતા રખડતા રખડતા ચિત્રેલે હાલ પોતે પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા, જ્યાં યમુના જમુના ભેળી થાય છે ગુપ્ત સરસ્વતી, જેને આજ ઇલાહાબાદ કહીએ છીએ. અને ત્યાં નદીના તટ ઉપર એમણે એક સંત જોયા, શ્વેતાંબરી સંત હતા, પુષ્ટ કાયા હતી, આજાન બાહુ હતા, વિશાળ લલાટ, ઉર્ધપુંડ તિલક, થોડાક શિષ્યથી વિટાઈને નદીની રેતીમાં બેઠા બેઠા એ કથા વાર્તા કરતા. ચિત્ત ખેંચાણું, જેને પગે લાગ્યા ઓળખાણ થઈ, એમનું રામાનંદ સ્વામી નામ હતું, તે વૈષ્ણવાચાર્ય હતા, એમને ભગવાન મળેલા હતા, શબ્દ બ્રહ્મ પરબ્રહ્મમાં નિષ્ણાત હતા. પછી રામાનંદ સ્વામીએ આ બંનેને ઉપદેશ કર્યો, પોતાના દુઃખની એમણે વાત કરી, રામાનંદ સ્વામી આશીર્વાદ આપ્યો, અને ધર્મદેવ એમની સેવા કરતા, એમાં એમને સમાધિ થઈને ભગવાનના દર્શન થયા, એટલે ધર્મદેવને પોતાના ગુરુ રામાનંદજીનો બહુ મહિમા થયો. અને પછી પોતે હાથ જોડીને કહે છે કે અમારે કેમ વર્તવું, ત્યારે રામાનંદ સ્વામીએ એમને બહુ વિસ્તારથી બધા ધર્મ કીધા. અને પછી એમ કહ્યું કે તમે પણ બીજાને આ ધર્મ કહેજો, તમે પણ બીજાને મંત્ર આપજો, કંઠી બાંધજો, કેમ જે મોક્ષ મગજો જનકુ ચડાવે, અપાર સો ફલહી પાવે. જે લોકોને મોક્ષને માર્ગે ચડાવે છે તેને અપાર પુણ્ય મળે છે, પુણ્યનું ફળ મળે છે. જે સ્વયં ધર્મ પાળે અને બીજા પાસે પળાવે, તેના જેવો બીજો કોઈ મોક્ષ ભાગી નથી. ખ્યાલ આવ્યો? કોઈ પણ જીવને મોક્ષને માર્ગે જવા દેવો, મોક્ષને માર્ગે ચાલવા દેવો, મોક્ષને માર્ગે મોકલવો, મોક્ષને માર્ગે ચડાવવો, એનું બહુ મોટું ફળ થાય છે. પણ ભગવાનને રસ્તેથી, મોક્ષને રસ્તેથી કોઈ પણ વ્યક્તિને તમે ગમે તેમ કરીને પાછો પાડો, ઇલટી ગલટી કરીને એને અવળે રસ્તે ચડાવો, ભગવાનના મંદિર સાધુ સંતો સત્સંગીઓથી છૂટો પાડો, એને મોજ શોખને રવેડે ચડાવો, તમારા સ્વાર્થે આડોવળો એને તમે ભોળપણમાં બચપનનો લાભ લઈને કે ગમે તે પ્રકારે ભગવાન તરફથી સંતો ભક્તો તરફથી ખેંચાણ મટાડી અને બીજે ચડાવી દો, એનું બહુ મોટું તમને ભયંકર પાપ લાગે, બુદ્ધિ નાશ થઈ જાય. અને જે ધર્મમાં વર્તે ને વર્તાવે તો એના સમાન આ દુનિયામાં કોઈ મોટો મોક્ષ ભાગી નથી. એ મોટા મોટો મોક્ષ ભાગી, એવી વાત રામાનંદ સ્વામીએ ધર્મ ભક્તિને કરી. બંનેને મંત્ર આપ્યા, શિખામણી આપી, પછી ધર્મદેવ ઘેરે આવ્યા. પછી ધર્મદેવ બહુ સુખી થયા ગુરુના આશીર્વાદથી. ગુરુએ આપેલા મંત્રનો જપ કરે છે, બહુ સારું જીવન જીવે છે. એવું સારું જીવન જોઈને બધા લોકોને ધર્મ અને ભક્તિનો ગુણ આવે છે. કેટલાક લોકો ધર્મદેવ અને ગુરુ માનવા માંડ્યા, એમને આશ્રિત થયા, અવારનવાર ગુરુની પૂજા કરે. બ્રાહ્મણ જાણીને, ગુરુ જાણીને, જ્ઞાની જાણીને, ભક્ત જાણીને લોકો ભેટ આપે છે, વસ્તુ પદાર્થ, ધન સંપત્તિ, દાન, એટલે ઘરમાં સંપત્તિ વધી. હવે ધર્મદેવ અને ભક્તિ માતા ખૂબ સુખપૂર્વક જીવન જીવે છે. થોડો કાળ એવું ચાલ્યું ત્યાં રામ પ્રતાપભાઈ 8 વર્ષના થયા એટલે એમને જનોઈ દેવાનો ઉત્સવ કરવાની ઈચ્છા થઈ. હવે ઘરમાં સંપત્તિ હતી એટલે આમ નાની એવી વાત છે કે સંપત્તિ હોય એટલે હવને કાંઈ ઝાલ્યું રહેવાય નહીં. એટલે રામ પ્રતાપજીના જનોઈમાં બહુ મોટો ઉત્સવ કર્યો અને ખૂબ પૈસા વાપર્યા, બાદશાહ કરીને જાહોજલાલી કરી એવું કહેવાય. હવે આ બધી વાતની અસુરોને ખબર પડી, ગયા એ આને તો પોતાનું નામ કમાઈ લીધું ને એની પાસે તો બહુ દામ છે, એટલે અસુરોને વળી મગજ ગયો. મૂળ આમ થયું, ખ્યાલ આવે છે તમને? બહુ દેખાડો કરાય છે ને ક્યારેક, બહુ દેખાડો પછી બહુ હેરાનગતિ થાય છે. આમાં એવું જ છે. અને પછી બધા અસુરો ભેગા થયા અને વિચાર કર્યો કે આને ઘરમાં કઈ રહેવા દેવું નથી. અને પછી રાતે આવીને ખાતર પાડ્યું અને ધર્મદેવના ઘરમાંથી બધી સંપત્તિ અસુરો લૂંટી ગયા. પછી ધર્મદેવને બહુ દુખાય, વાસણ લઈ ગયા અને ઘરમાં ગાયું હતી ને ગાયું દોરી ગયા. પછી કાંઈ ખાવા પીવા ન રહેવા દીધું, બહુ માઠો દેશકાળ આવ્યો. પછી ભિક્ષા માગીને જીવતા હતા, બે ચાર દિવસે શાક પાંદડું મળતું તો ખાતા હતા, પેટ બેવડ વળી ગયા. ધર્મદેવ તો પુરુષ હોવાથી મક્કમ મન રાખીને બધું સહન કરતા હતા, પણ ભક્તિ માતાથી સહન ન થયું તો એક રાતે બહુ રોવા માંડ્યા. પછી ધર્મદેવ ઊંઘમાંથી ઉઠ્યા, પહેલાં તેમ લાગ્યું કે આ કોણ રડે છે, પછી ખબર પડી ઘરમાંથી જ રડે છે. પછી ગયા અને બધું સમજાયું, પણ ભક્તિ માતા છાના નથી રહેતા. ઘણું બધું રડતા રડતા બોલે છે કે મારા મનમાં હુંય મનોરથ હતા, હું તો કેવું સમજીને પરણીને આપને ઘરે આવી હતી, તમારી સેવા કરવી હતી, હવે ખાવાનું જ ઘરમાં નહીં, હું તમને હું રાંધીને ખવાડું વગેરે વગેરે. ત્યારે ધર્મદેવે કહ્યું કે બાલા તમે સાંભળો, કોઈનું દુઃખ કાયમ રહેતું નથી. જીવનમાં દુઃખ આવે પણ દુઃખ કાયમ રહેતું નથી, અને સુખય કોઈને કાયમ રહેતું નથી. સુખ દુઃખ આવી જા કરે જ, માટે ધીરજ ધારવી જોઈએ. સન્નારીએ કાયરવાણી બોલવી જોઈએ નહીં એવું બધું કીધું. વળી કીધું કે દેવી સત્યવાદીએ માથું જાય તો પણ હરિની ભક્તિ છોડવી નહીં, સુખ તથા દુઃખમાં ડગવું નહીં, અડગ રહેવું, અને આગળ મૂકેલો પગ ક્યારેય પાછો લેવો નહીં, મનમાં અચલ ટેક રાખવી. જે શ્રીહરિ કરશે એ જ થશે, તમે ચિંતા ભગવાન માથે નાખો, દેવી તમે ચિંતા છોડો, આવું બધું બહુ કહ્યું. તમે મનમાં કોઈ રીતની ચિંતા લાવશો નહીં, ભગવાન જે કરશે એ જ થશે, ભગવાનનો વિશ્વાસ રાખો, તોય ભક્તિ માતા કાંઈ છાના રહ્યા નહીં. પછી ધર્મદેવ ઠાકીને ઘર બહાર નીકળ્યા અને ઓસરીની થાંભલીને ટેકે માથું ટેકવીને પછી પોતે બહુ રોયા, દુઃખી દુઃખી થઈ ગયા. ત્યારે અંતર્યામી પરમાત્માએ એમના હૃદયમાં પ્રેરણા કરી અને એક ભૂલાઈ ગયેલી વાતને યાદ કરાવી કે જેથી તમારા બેના લગ્ન થયા તેથી તમારા પિતા જ્યારે વર વગરની જાન લઈને છપૈયાથી ઇટાર જતા હતા ત્યારે તમને બેહાડીને થોડાક બે શબ્દો ઉપદેશ દીધો હતો, એમાં એક વાત કરી હતી કે જીવનમાં જો કાંઈ એવું કષ્ટ આવી જાય તો આપણા કુળદેવ હનુમાનજી છે, એને તમે સંભાળજો, એ કાંઈક રસ્તો કાઢશે. એ વાત ભગવાને ધર્મદેવને યાદ કરાવી. પછી ધર્મદેવ પાછા ઘરમાં ગયા, ભક્તિ માતા રડતા હતા, એને કીધું કે દેવી છાના રહી જાઓ, આપણે એક ઉપાય કરીએ, હાલો આપણે અયોધ્યા જઈ હનુમાનજીના સ્મરણમાં ત્યાં હનુમાનગઢીએ ભજન કરશું, દાદા આપણી મદદ કરશે. આખી રાત રોયેલા બે, હાલો હાલો કે ઉઠો નાઈ લો. પછી નાયા, પૂજાપાઠ કર્યા અને પછી અયોધ્યા જાય છે. અયોધ્યામાં જઈને બે મહિના સુધી એક પગે ઊભા રહીને હનુમાનજીના મંદિરમાં ધર્મદેવે જપ કર્યો, શાક પાંદડું ખાય, બહુ સ્તુતિ કરીને બહુ પ્રાર્થના કરી. પછી એક દિવસ ધર્મ અને ભક્તિ હુતાતા રાતે અને હનુમાનજીએ સપનામાં ધર્મદેવને એમ કીધું કે તમે બે વૃંદાવન જાઓ, એટલું કંઈ નદ્રજ થઈ ગયા. પછી ધર્મદેવ જાગ્યા, ભક્તિ માતાને જગાડ્યા કે દાદાનો આદેશ થયો છે, આપણે વૃંદાવન જવું છે, તમે ઝડ તૈયાર થઈ જાઓ. પછી વળી બે જણા ત્યાંથી તૈયાર થયા અને રામ પ્રતાપને મોહાળમાં મૂક્યા, એમના છોકરાને બે એકલા ગયા. પછી તો બહુ દુઃખની કથા આવે છે, રસ્તામાં ત્યાં ગયા, પછી ગોવર્ધનની પ્રદક્ષિણા કરી વૃંદાવનમાં, અને ત્યાં શાપને કારણે પૃથ્વી ઉપર જે જે મરિચ્યાદિક ઋષિઓ જન્માતા એ બધા ભેગા થયા, પરસ્પર હરિ ઈચ્છાથી ઓળખાણ થઈને એકબીજાએ એકબીજાના દુઃખની વાતો ઠાલવીને હૈયા હળવા કર્યા. બધાને અસુરોએ બહુ પીડા કરેલી. પછી બધા ઋષિમુનિઓ ધર્મદેવને કહેવા માંડ્યા કે આ દુષ્ટ દુર્વાસાના શાપનો કાંઈ એન્ડ આવશે કે નહીં, અમે તો ઠાકી ગયા છીએ, કાંઈક કરો. ધર્મદેવ કે જે ભગવાને આપણને કીધું હતું કે તમને હું આવીને મદદ કરીશ, તો એ ભગવાન જરૂર આવીને મદદ કરશે, પણ કે ક્યારે? તો કે જો દુર્વાસાએ કીધું તો તમે હેરાન થાઓ, અપમાનિત થાઓ, દારિદ્ર્ય દુઃખથી પીડા હો, તો એ બધું સત્ય થયું કે નહીં? તો થયું. તો કે ભગવાને કીધું છે, સત્ય કેમ નહીં થાય? ભગવાને કીધું છે કે ભાઈ હું તમારું બધાનું રક્ષણ કરીશ, તો ભગવાન ધરતી ઉપર આવશે. ત્યારે ઋષિમુનિઓ કે ધર્મદેવ તમે તો ધર્મ છો, જ્ઞાની છો, સમજીને બધું ખમી ખાઓ, અમારાથી હવે સહન થતું નથી, માટે કાંઈક ઉપાય કરો તો વહેલા ભગવાન આવે એમ. કે તો આપણે અહીં બધા જપાત્મક યજ્ઞ કરીએ. પછી વૃંદાવનમાં એકાંત સ્થળમાં બધાએ જપાત્મક યજ્ઞ કર્યો, કેમ જે એમની પાસે પૈસા કે એવું કાંઈ હતું નહીં કે દ્રવ્યાત્મક યજ્ઞ કરી શકે. બધાએ જપ કર્યો, કોઈ ગીતાનો, કોઈ વાસુદેવ મહાત્માનો, કોઈ ઓમ નમો વાસુદેવાય મંત્રનો નામ કરી, અને એમણે 53-54 દિવસ સુધી આમનામ આરાધના કરી, શાક પાંદડું ખાઈને. ત્યારે વૈશાખ સુદ મોહિની એકાદશીએ વહેલી હવારે ભગવાનને દર્શન દીધા. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા, આખું એમનું આર્ય ગ્રુપ હતું, બધી ગોપીઓ, નંદ બાબા, યશોદા, બધાએ દર્શન દીધા. ભગવાન વાંસળી વગાડે છે, બધા એકદમ ઋષિ મુનિ ધર્મભક્તિ ઉભા થયા, પગે લાગ્યા, પ્રેમ મગ્ન સ્થિતિમાં આવી ગયા. બધા આંખોથી આહુડા જાય ભાગ્યા, કંઠ ગળગળા થઈ ગયો બધાનો, અને હાથ જોડ્યા, રોમાંચિત થઈ ગયા, અને બધાએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને સ્તુતિ સાંભળી પછી ભગવાન કહે છે કે વર માગો. ત્યારે ધર્મદેવ અને ઋષિમુનિઓ એવું બોલ્યા કે હે પ્રભુ, આપ આનંદ કંદ છો, દુઃખ હરનારા છો, સુખ કરનારા છો, બે હાથ જોડીને કહીએ છીએ કે હવે સુખ કરો, આ અસુરોનું દુઃખ ટાળો, મા બાપ અમારી અસુરોના દુઃખ થકી ને દારિદ્ર દુઃખ થકી રક્ષા કરો, આ ગરીબાએ તો અમને અજગરની જેમ ભરડો લીધો. ત્યારે ભગવાન બોલ્યા કે હે ઋષિવર, હે ધર્મ, હે મૂર્તિ માતા, તમે ડરશો નહીં, તમારા સર્વે દુઃખોનું હું નિવારણ કરીશ. ભગવાન કહે છે કે મારા સંકલ્પ માત્રથી અનંત બ્રહ્માંડો ઉપજે છે અને એનો વિનાશ પણ એક જ પળવારમાં હું કરી શકું છું, તો તમને અસુરના દુઃખથી છોડાવવા મારે માટે કોઈ કઠણ નથી. અસુરોનું કાંઈ ન ઉપજે કહે છે, આવા અનંત કોટી બ્રહ્માંડો પળવારમાં ઉદ્ભવે છે, પળવારમાં નાશ પામે છે, અનંત કોટી યમદૂત છે, તે બધા મારી આગળ દિન આધીન રહે છે. અસુરોનો મારા મનમાં કાંઈ ભાર નથી, તે તો બધા કાળની આગળ પરાધીન છે. પાપમય અસુરોનો નાશ કરવા માટે આજ મારા સિવાય કોઈ સમર્થ જણાતો નથી. અસુરોનો નાશ કરવો તે કાર્ય આવશ્યક થઈ ગયું છે, આજે એને હું ચોક્કસ કરીશ કે છું. શાંતિ રાખો બધા, બોલો બીજી કાંઈ તમારી ઈચ્છા શું છે કે. ત્યારે તે બંને વિચાર કરીને કહ્યું, હે ભગવાન, અમને આપના સમાન પુત્ર આપો, ધર્મ ને ભક્તિ આવું મળીએ. ત્યારે ભગવાને વિચાર કર્યો કે મારા જેવો તો હું જ છું, બીજો કોઈ નથી. પછી ભગવાન શ્રી કૃષ્ણે ધર્મ ભક્તિને તથાસ્તુ કહ્યું. ત્યારે સમગ્ર ઋષિ મુનિઓએ જય જયકાર કર્યો, ગર્જનાઓ કરી મૂકી, આનંદનો કોઈ પાર ન રહ્યો. એ સમયે શિવ બ્રહ્માદિક અનંત દેવોને સાથે લઈ બધા આકાશમાં આવ્યા, પુષ્પનો વરસાદ કર્યો, દંદુમી વાજા વગાડ્યા, જય જયકાર કર્યો અને આખા દેવલોકમાં ઉત્સવ થવા લાગ્યો. શ્રી હરિ આવું વચન કહીને તત્કાલ અંતર્ધ્યાન થઈ ગયા. પણ બધે સમાચાર પસરી ગયા કે હવે ધરતી ઉપર ભગવાન પ્રગટ થશે. પછી હવાર થયું, નાઈ જોઈને બધાને જે કાંઈ શાક પાંદડું મેળ્યું એનું પારણું કર્યું, ને પછી બધાએ અનુષ્ઠાનની સમાપ્તિ કરી. સાધુ બ્રાહ્મણોને કાંઈક જે થાય એ પુનદાન કર્યા, અને પછી બધાએ પોતપોતાને થાને જવાનો વિચાર કર્યો. ત્યારે એકબીજાને કીધું કે આપણને ભગવાનને દર્શન દીધા ને પોતે અવતાર લેવાનું જે કીધું એ આપણે કોઈને કહેવું નહીં. બધા કે સારું, કોઈને કહેવું નહીં, આવું નક્કી કર્યું. પછી છૂટા પડ્યા અને ધર્મ ભક્તિ પણ પોતાના ગામ જવા નીકળ્યા. વચમાં નેમિષારણ્યના વનમાં ભૂલા પડ્યા. અસુરની અમને બીક બહુ લાગતી, આમ ક્યાંક ટોળું આવતું ત્યાં જોઈને એને એમ થયું કે આપણે એની ઉતરી જાય, પછી ઓલકો રસ્તે ચડી જાય છું, હવે જંગલમાં એમ ચડી ગયા. બોલો, હવે જંગલમાં ગયા ત્યાં અમને એક નારી, અવિદ્યા, કેટલીક સ્ત્રીઓને એનું આખું કુટુંબ હતું, એની હારે દારૂ પીને નાચતી હતી, અને જેમ ફાવે એમ બોલતી, એ ભટકી ગઈ. અને ધર્મદેવને જેમ તેમ કહેવા માંડી, હું અવિદ્યા છું, હું આમ છું, હું તેમ છું. ધર્મદેવ કે તારું કાંઈ હાલે નહીં, તારે જે કરવું એ કર. ધર્મદેવ અહીંયાથી હાલતા થઈ એ પણ તમે બધાએ કથા વિસ્તારથી સાંભળી છે એટલે કહેતો નથી. આગળ જતા અસ્વસ્થામાં મળ્યો, ધર્મદેવવાળી ભોળપણમાં બધી એને વાત કરી દીધી. અસ્વસ્થામાં ખીજાણો, એ કૃષ્ણે જ અમારું બધાનું કાસલ કાઢ્યું છે, હવે પાછો એ જન્મ લેશે કે, જાઓ શાપ દઉં છું, જન્મ લેશે પણ હથિયાર ધારણ નહીં કરે એટલે અમે અસુરો બચી જઈશું, એમ કહીને ઉઈ ગયો. ધર્મન ભક્તિ ગાઢ અંધારા જંગલમાં બહુ રડી પડ્યા, ઉદાસ થઈ ગયા. ત્રણ પહોર રાત ધર્મ અને ભક્તિ ઉદાસ થઈ ગયા, ગણપતિની માળા ફેરવતા રહ્યા, સમજાણું. અને ધર્મદેવ રામાયણની કથા સાંભળાવે ભક્તિ માતા, અને રામાયણની જ્યાં કથા થાય ત્યાં હનુમાનજી આવે, હનુમાનજી આવીને ત્યાં ઉભેલા, તે હવાર પડી ગયો આમનો. પછી હવારે ભક્તિ માતા બહુ દુઃખી થઈ ગયા અને કહે છે કે હનુમાન અમારા કુળદેવ છે પણ અમારી કાંઈ રક્ષા કરતા નથી, રક્ષા કરો, રક્ષા કરો. ત્યાં હનુમાનજી બ્રાહ્મણનો વેશ લઈને આગળ ઉભા રહ્યા કે હું તો અહીં હમીહાનનો છું, તમે કથા કરતા હતા સાંભળતો હતા, પણ ત્યાં કઈ બોલતા કેમ નતા, પણ કે તમે બોલાવો થઈ ને શું છે કે, તો કે આવું થયું, તો કે હું જાણું છું, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કે તમારે જરાય શોક વાળા થવું નહીં, તે પ્રભુ સંકટને સમયે સૌને સહાય કરે છે. જ્યારે શ્રી કૃષ્ણ અવતાર ધરશે એટલે કે ભગવાન પૃથ્વી ઉપર પધારશે, ત્યારે તો તે ભૂમિનો ભાર ઉતારશે, જેને હથિયારની જરૂર નથી બુદ્ધિથી નાશ કરશે. હાલો હાલો બે જણા રસ્તે ચડો, એમ કહીને ધર્મ ભક્તિને હનુમાનજી રસ્તે ચડાવ્યા ને કીધું કાંઈ ચિંતા ફિંતા કરોમાં, એમ કહીને હનુમાનજી અદ્રશ્ય થઈ ગયા. પછી રસ્તામાં ધર્મ અને ભક્તિ ચાલ્યા જાય છે સપૈયા તરફ. વચમાં ભક્તિ માતાએ પૂછ્યું ધર્મદેવને કે આ હનુમાનજી ચિરંજીવી કેમ રહ્યા, એ ભગવાનના વૈકુંઠધામમાં કેમ ન ગયા. ધર્મદેવે કીધું કે સીતા સારું પ્રભુ લંકામાં ગયા, રાવણાદિક અસુરને માર્યા, સીતાજીને લઈને પાછા અયોધ્યા આવ્યા, પછી સુગ્રીવને, આ બધા કેટલો કાળ સુધી બધા વાંદરાઓ અયોધ્યામાં રહ્યા એક વર સુધી. પછી રામે કીધું કે હવે બધા જાઓ પોતપોતાના બાળબચ્ચા બધું સંભાળો, પછી સમજાવીને બધાને ઘેરે મોકલતા, પણ જાતા નહોતા. પછી ભગવાને કીધું તમે કયો વરદાન આપું, પણ હવે બધા તમે જાઓ. પછી જેને જે જે વરદાન માગ્યું એ વરદાન એને આપ્યું ને એને મોકલ્યા. પછી હનુમાનજીને કીધું તમે જાઓ માગો વરદાન. પછી હનુમાનજીએ કીધું કે મારે કાંઈ છે ને બીજું જોતું જ નથી, અખંડ તમારી કથા સાંભળું, તમારી કથાને તમારું નામ ધરતી ઉપર જ્યાં સુધી રહે ત્યાં સુધી હું ધરતી ઉપર રહું. એટલે હનુમાનજી ભગવાનના ધામમાં નથી ગયા અને ચિરંજીવી થઈને અહીં રહ્યા છે. જ્યારે આમ કથા થાય ત્યાં હનુમાનજીનું આસન નખાય ને હનુમાનજી આવીને કથા સાંભળે છે. આજે તે આવી બધી વાતો કરતા કરતા પોતાને ગામ પહોંચ્યા. છપૈયા આવ્યા છે, પણ છપૈયા આવ્યા એટલે બધા લોકોએ એમનું સ્વાગત કર્યું અને ઘણું સારું લાગ્યું પહેલાં કરતા. દિવસ પછી દિવસ જાય છે, ધર્મ અને ભક્તિ હવે સુખી થયા છે. અક્ષરાધિપતિ ભગવાન કૃપાળુ છે, ભક્તોનો મોક્ષ કરનારા છે, દયાળુ છે. હવે એ પરમાત્મા એ ભૂમિ ઉપર પ્રગટ થવાનો વિચાર કર્યો એટલે પોતાના અક્ષરમુક્તોને પણ ધરતી ઉપર જન્મ લેવાનો આદેશ કર્યો. જેને ભાવ અને બ્રહ્મા પણ હંમેશા ભજે છે તેમણે ધર્મના હૃદયમાં પ્રવેશ કર્યો. ભગવાનને લીધે ધર્મ અપાર તેજસ્વી થઈ ગયા. ભગવાનનો કોટિક તેજનો ભંડાર ધર્મદેવમાં ઉતરી આવ્યો. ભાઈ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ જે રીતે ધર્મના હૃદયમાં પ્રવેશ્યા હતા એ જ રીતે પછીથી ભક્તિના હૃદયમાં પ્રવેશ્યા. તેને લીધે ભક્તિ માતા દેવહૂતિની જેમ જ અતિશય રમણીય અને તેજ તેજનું ધામ બની ગયા. આવું અદ્ભુત છપૈયામાં ધર્મ અને ભક્તિનું સ્વરૂપ તેજસ્વી બન્યું અને પ્રકાશરૂપ બન્યું. કોટી કોટી બ્રહ્માંડ કહાવે,
કોટી કોટી બ્રહ્માંડ કહાવે,
જાકે રોમ ઉપમે સમાવે,
જાકે રોમ ઉપમે સમાવે,
હરિ સો આયે ભક્તિ હિ માહી,
હરિ સો આયે ભક્તિ હિ માહી,
આશ્ચર્ય કહી ન જાહી,
આશ્ચર્ય બાત યહ કહી ન જાહી,
આશ્ચર્ય બાત યહ કહી ન જાહી,
આશ્ચર્ય બાત યહ કહી ન જાહી,
કોટિ કોટિ બ્રહ્માંડ કહાવે,
કોટિ
કરોડો કરોડો બ્રહ્માંડ
કહાવે,
જાકે રોમ ઉપમે સમાવે, જેના એક રૂમાળાના ખાડામાં સમાઈ જાય કરોડો બ્રહ્માંડ, એવા ભગવાન માતાના ઉદરમાં સમાઈ ગયા એમ કે. એ વાત છે, આ આશ્ચર્ય વાત છે. બાલા ભક્તો, હવે છપૈયામાં આનંદનો કોઈ પાર નથી. બધાય દેવીજનો સુખી થયા. જેણે જેણે અવતાર લીધો છે ઋષિ મુનિઓ બધા સુખી થયા. આ બધું જોઈને અસુરોને બહુ દુઃખ થયું. અસુરો બધા અગલ બગલમાં હગાવાલા તરીકે જન્મેલા છે. ધર્મ અધર્મ અસુરો દેવો ભક્તો ને અભક્તો બધું ભેગું જ હોય ધરતીમાં. અસુરોને બહુ દુઃખ થયું એટલે બધા ભેગા થયા. નવરાત્રિના છેલ્લે દિવસે વિંધ્યવાસીની દેવીના મંદિરમાં ગયા અને ઘણા પાડા માર્યા, પશુઓ માર્યા, પછી એની બલી ચડાવી, કેટલીક મદિરાની બલી ચડાવી, પછી એ બધું ખાધું અને પછી દારૂ પીધો અને ભયંકર કામાતુર થયા. પછી શ્રેવણી પ્રુમછેલ્લી વગેરે સ્ત્રીઓ હોય ને એમની સાથે માતાજીની હાજરીમાં ને મંદિરમાં બધો અનાચાર કર્યો. આવી બધી એની વિપરીત રીત ભાતને પૂજા જોઈને દેવી ભાવ કોપાયમાન થયા. અને અસુરોનો બોસ હતો કાલિદત્ત, એને રાતે સપનામ દર્શન દીધા. અને દેવીએ કીધું કે તમે નાલાયકો, મારી કોઈ મર્યાદા રાખીને આવા બધા મારે નામે અધર્મનો પાપ આચરો છો, હું તમારા માટે કોપાયમાન થઈ છું, તમારા સૌનો સંહાર કરનારા શ્રીહરિ પ્રગટ થશે, કે તેમાં વિલંબ નહીં થાય, તેવો હાથમાં ધર્મરૂપી ખડગ લેશે અને તમારા જેવા બધા અધર્મી અસુરોનો વિનાશ કરશે. આવું દેવી બોલે, તમારો વંશોચ્છેદ થઈ જશે. કોણે ખાસરે હંતાઈ ગયા છે નાથી ગોતીન માની નાખશે કે એટલું કહીને દેવી અંતર ધ્યાન થઈ ગયા. અસુરોને આ સાંભળીને બહુ ભીમ પડી ગઈ. બધા ભેગા થયા, કહેવાનું કરવું હું, દેવી કોપાયમાન થયા. બધા રાતે મંદિરમાં ગયા, બારણા ખોલ્યા ને દેવીને જગાડ્યા, એટલે કે પડદો લીધો માતાજીની મૂર્તિનો. પછી પગે લાગ્યા, મોઢામાં ઘાસ લઈને માફ કરો માફ કરો. માતાજીએ કાંઈ જવાબ દીધો નહીં, તારે કે જોઈ લેજે, ત્યારે તું ન બોલ તો કાંઈ નહીં. અમે અમારી રીતે પછી બધાએ ભેગા થઈને એવો નિર્ણય કર્યો કે હવે મરવાના તો નક્કી, પણ મરતા મરતા કાંઈક બળ વાપરીએ. હે કે શત્રુનો પરાભવ કરવા પુરુષાર્થ તો કરવો જ જોઈએ, કારણ કે થોડા દિવસોમાં આપણો શત્રુ જન્મ લેશે. હો, આ મને આભાસ થાય છે, એક જણો કે મને ફળફળ થાય છે. આવું બધું એને ચર્ચા કરીને પછી બધાએ છે ને વેચી લીધું, તમે આ શસ્ત્રમાં તૈયાર થાવ, તમે આ બાબતમાં પાવરફુલ થઈ જાઓ. અમુક અમુક મેલા મંત્ર જપવાના શરૂ કર્યા ને, અમુક યજ્ઞ કર્યા ને, આવું બધું શક્તિઓ મેળવવા હારવા લોકો બહુ સાધનાઓ કરે. હવે આ વાતની પાછી ધર્મદેવને ખબર પડી કે અસુરો અમારે સામે આવું કરી રહ્યા છે, એટલે ધર્મદેવે ગર્ભની રક્ષા થાય એટલા માટે ગણપતિના મંત્રનો આરંભ કરી દીધો. ગણપતિનું વ્રત કરે ને મંત્ર કરે, એનાથી અસુરોએ જે જે ઉપાયો કર્યા તે બધા નિષ્ફળ ગયા, ગર્ભને કાંઈ થયું નહીં. અને આ બાજુ ભક્તિ માતા ભગવાન શ્રીહરિને પોતાના ઉદરમાં ધારે છે એટલે એટલા બધા આમ તેજસ્વીને આકર્ષક લાગે છે. સ્ત્રીઓ પરસ્પર એવું પણ કહેતી હતી કે આ ભક્તિનો અનુપમ તેજ તો જુઓ. આપણને તો એમ લાગે છે કે આ પ્રેમવતીના ઉદરમાં સર્વના કારણરૂપ કોઈ આવ્યું લાગે છે. કે ભક્તિ માતા ઘણા પ્રતાપી હતા. જ્યારે 10 માસ પૂરા થયા ત્યારે કરોડો પૂર્ણ ચંદ્રની કાંતિ સમાન એવા તેજસ્વી પુત્રનો સાક્ષાત જન્મ થયો. બોલો ઘનશ્યામ મહારાજ. આજ એકાદશી ને દિવસે જ ભગવાન પ્રગટ થયા ભાઈ. આપણે તો
શોભાનિધિ ઘનશ્યામ વિભુજ તબ પ્રગટ ભયે.
શોભાનિધિ ઘનશ્યામ પ્રગટ થયા, બે ભુજા વાળા, અનંત સુખના ધામ, શેષ પણ જેના મહિમાનો પાર પામતા નથી, જગત વંદ્ય શ્રીહરિ જ્યારે પ્રગટ થયા ત્યારે ત્રિભુવનમાં એવો આનંદ થયો, એવો આનંદ થયો કે તેવો આનંદ પૂર્વે ક્યારેય થયો નહોતો. ત્યારે દેવતાઓ પણ ઉત્સવ કરવા લાગ્યા. ધર્મ અને ભક્તિએ ભગવાનની સ્તુતિ કરી કે હે કૃપાળુ શ્રી કૃષ્ણ, આપનો જય થાવ, પ્રભુ આપનો જય થાવ, હે સુંદર મૂર્તિ દયાળુ, હે કૃષ્ણ, હે રે, હે સ્વામી, આપ કારણના પણ કારણ અને બહુનામી છો, આપનો જય થાવ, આપનો જય થાવ. ભગવાન અત્યારે કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. આપ અનંત બ્રહ્માંડની અંદર તેના આદિમાં તથા તેના અંતમાં પણ અખંડ રહ્યા છો, સત્ય અને જ્ઞાન આદિ કલ્યાણકારી ગુણોથી યુક્ત છો. આપ સદા આનંદના રૂપમાં સર્વ જગતમાં વ્યાપી રહ્યા છો. આવી સ્તુતિ સાંભળીને ભગવાન બોલ્યા, હે માતા, આપ હવે મનમાં ચિંતા કરશો નહીં, આપ જે ધારશો તે થશે. આવું બોલ્યા, આપ જે ધારશો તે થશે. વ્રજની વાત સંભાળવા માટે મેં તમને આ મારું આશ્ચર્યકારી રૂપ અત્યારે તમને બતાવ્યું છે. આવું કહીને દયાળુ પ્રભુએ તરત જ બાળ ચરિત્ર કરવા ધાર્યું. એ સમયે બતાવેલું દિવ્ય રૂપ અદ્રશ્ય કર્યું અને તત્કાળ ભગવાન બાલ સ્વરૂપે બની ગયા. બોલો બાલ ઘનશ્યામ કે જય. એ સમયે મહાપ્રભુ શ્રીહરી પ્રગટ થયા ત્યારે બધા જ લોકોમાં મહાન મંગલમય વાતાવરણ છવાઈ ગયું. ત્રિલોકીમાં સર્વત્ર જય જયકાર થઈ ગયો. ક્યાંય કોઈના મનમાં શોક રહ્યો જ નહીં. એ કાળ હતો વિક્રમ સંવત 1837, વિરોધ નામે સંવત્સર હતું, શ્રેષ્ઠ વર્ષ. સૂર્ય ઉત્તરાયણમાં હતા, વસંત ઋતુ હતી, ચૈત્ર માસના શુક્લ પક્ષની સુખદાયક નવમી તિથિ હતી, જેને આપણે રામનવમી કહીએ. રાત જ્યારે 10 ઘડી વીતી એટલે કે એક્ઝેક્ટ 10 વાગ્યા ત્યારે ભગવાન શ્રીહરિનો જન્મ થયો. તે સમયે જગતમાં સર્વત્ર ઘેર ઘેર મહા આનંદ ઉત્સવ થવા લાગ્યો. સ્વર્ગમાં મોટો મહોત્સવ થઈ ગયો. દેવો પોતપોતાના વિમાનમાં પોતપોતાના પરિવારને બેસાડીને આવ્યા અને પુષ્પનો વરસાદ કરવા લાગ્યા. ગાંધર્વો ગાવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી, વાજિંત્રો વાગવા લાગ્યા. આખું આકાશ વિમાનોથી છવાઈ ગયું. બધું વાતાવરણ મંગલમય થઈ ગયું. બધાના અંતરમાં આનંદ આનંદ થઈ ગયો. પુત્ર જન્મ સાંભળી ધર્મદેવે જાતકર્મ કરાવ્યું, વિપ્રને અનેક પ્રકારના દાન આપ્યા અને બહુ મોટો ઉત્સવ થયો. જન્મ ચરિત્ર ભગવાન કે સુને સુનાવે જોઈ, મનવાંશિત ફલ પાવહી અવિચલ હરિપદ સોય. આધાન સ્વામી કહે છે કે આ ભગવાનનું જન્મ ચરિત્ર કોઈ સાંભળે કે કોઈ સંભળાવે, મનોવાંશિત ફલ પાવહી, તે મનોવાંશિત ફળ પામશે અને અંતે અવિચલ હરિપદ મોય, અંતે ભગવાનનું અવિચલ ધામ પામશે. વાલા ભક્તો, આટલી કથાને અહીં રાખીશું. બધાને જય સ્વામિનારાયણ.